चैतन्य स्वभावी भगवान आत्मा अनादि अनंत शुद्ध चैतन्य मात्र छे, ज्ञान मात्र छे, हूँ शुद्ध चैतन्य मात्र ज्ञान मात्र भगवान आत्मा छु। प्रति समय आ जागृति बनी रहे आ जागृति नु नाम धर्म छे। चौथा गुणस्थान थी चौदमा गुणस्थान सुधी मोक्ष मार्ग कहवाई छे। मोक्ष मार्ग संबंधी अपनी चर्चा चाली रही छे। चौथा पांचमा ने छठा गुणस्थान वर्ती ज्ञानीओना संबंध में थोड़ी चर्चा करी। अज्ञानी अने ज्ञानी वच्चे नो भेद समय सार मां समझाव्यो छे। ए आ जे कर्मो बंधाय छे ए कर्मो नो करनारो कोण छे। आ जे रागादी भाव थाय छे ए रागादी भावोने कोण करे छे। એમાં ઉત્તર આપ્યો કે અજ્ઞાની રાગ ભાવનો કર્તા છે અને જ્ઞાની રાગ ભાવનો કર્તા નથી। આવી બે માટે અલગ અલગ વાત કેમ કીધી? નિયમ તો એક હોવો જોઈએ। એનું કારણ એ છે કે જ્ઞાની પોતાને રાગ ભાવનો કરતા માનતા નથી તેથી નથી, અને અજ્ઞાની પોતાને રાગ ભાવનો કરતા માને છે તેથી તે કરતા છે। તો અહીંયા પ્રશ્ન થાય કે અજ્ઞાની હવે માની લે કે હું રાગ ભાવનો કરતા નથી, તો કે જો અજ્ઞાની એમ માની લે કે હું રાગ ભાવનો કરતા નથી તો પછી એ ન રહ્યો ને કરતા, બરાબર છે? એ ન રહ્યો કારણ કે જ્ઞાની બની ગયો અને જ્ઞાની તો રાગ ભાવના કરતા નથી। એટલે જયારે એમ માને કે હું રાગ ભાવનો કરતા નથી ત્યારે પછી એ જ્ઞાની થયો અને પોતે સ્વરૂપ સત્ય થતા એ જ્ઞાન દશા પ્રગટ થઈ। કૃપાળુ દેવની આ ભાવના કે ગ્રહસ્થની દશામાં ભૂમિકામાં દર્શન મોહ છૂટતા મોહ છૂટી ગયો છે અને હજી રાગ દ્વેષ ચારિત્રની કમજોરી છે, એટલે પરિવારજનોની વચ્ચે જ્ઞાનીઓનું જે રહેવું છે, સમાજની વચ્ચે જ્ઞાનીઓનું જે રહેવું છે એ ખાલી કહેવા પૂરતું છે। કમળનો પત્તો જેમ એના ઉપર પાણી એ પાણી માં સાથે રહીને પાણીથી અલિપ્ત રહે છે, એમ જ્ઞાની નો આત્મા આ દેહ ને સંસારમાં રહીને પણ ફલિત કરે છે. જેમ સોનું કાદવમાં પડ્યું હોય તો પણ સોનાની કિંમત ઘટતી નથી, એમ જ્ઞાની ગ્રહસ્થ દશામાં રહે છે પણ જ્ઞાનીનું મૂલ્ય ઘટતું નથી. કારણ કે કાદવમાં રહેલા સોનાને પણ કાટ લાગતો નથી, લોખંડને કાટ લાગી છે. પરિવારજન એ કાદવ છે અને કાદવની વચ્ચે જ્ઞાનીઓને કાટ લાગતો નથી એટલે કર્મ બંધાતા નથી, અને અજ્ઞાનીને કર્મ બંધાય છે. અજ્ઞાની લોખંડના સ્થાને છે. જ્ઞાનીઓનો જે પરિવારજનો અને મિત્રોનો પ્રત્યેનો જે પ્રેમ છે એ નગર નારી જેવો છે. એટલે છ ગાળામાં આ પણ દ્રષ્ટાંત આપ્યું કે નગર નારીનો પ્રેમ એ ખાલી દેખાવ પૂરતો હોય છે પણ ખરો પ્રેમ નથી. એમ જ્ઞાનીનો ખાલી એટલો જ પ્રેમ દેખાવ પૂરતો છે, અંદરમાં કંઈ નથી. અને એનું કારણ જાણે છે. આ રાગનો જે ભાવ છે એ રાગનો ભાવ કાળો નાગ છે. આ રાગનો ભાવ કાળો નાગ છે અને રાગનો ભાવ આગ છે, પાળનારો છે અને ઝેરીલો છે. રાગના ભાવના આવરણમાં રહેલો આ ભગવાન આત્મા વર્તમાનમાં પણ ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ છે. એની જ્યોતિને કંઈ કર્યું નથી, એ જ્ઞાન પ્રગટ છે. એ કોલસો ભરતો હોય અને કોલસાની ઉપર રાખ રાખી ગઈ હોય, એ રાખ ઉપર રાખનું આવરણ છે, પણ એ કોલસાના અંદર જે અગ્નિ, એ ઉષ્ણતા, એ ગરમ જે છે, એ ગરમ અત્યારે પણ છે, એ ઢંકાઈ ગયું છે. જયારે કોઈ વ્યક્તિ એ કોલસાની નજીક જઈને હાથ લગાવે તો એને અનુભવ થાય છે કે આ રાખના આવરણની વચ્ચે પણ એ ગરમ છે, દૂરથી દેખાતું નથી. એમ દૂરથી પરમાત્મા છે એવું દેખાતું નતું, પણ નજીક જઈને જ્યાં અનુભવ થયો ત્યાં અનુભવ એવો થયો કે રાગના આવરણની વચ્ચે રહીને પણ આ ચૈતન્ય સ્વરૂપી ભગવાન આત્મા પોતે પરમાત્મા છે. જેમ એ ગરમનો અનુભવ કોલસામાં થયો ને હાથ લગાવતો જાય છે, ગરમનો અનુભવ કરતો જાય છે તો રાગ પ્રતી જાય છે, એમ અંદરમાં આત્માનો અનુભવ થતો જાય છે ને રાગના આવરણ ઓટોમેટિક ફરતા જાય છે, આત્મા વિતરાગતાને પામે છે. આવી જે દશા જ્યાંથી શરૂ થઈ એનું નામ તો અપૂર્ણ સ્થાન છે, એના વગર ધર્મની શરૂઆત નથી. જે એમ કે અમે સાધુ થઈ ગયા, અમે સંત થઈ ગયા, પણ જો પોતે ચોથું ગુણસ્થાન ન હોય તો સાતમા સ્ટાન્ડર્ડમાં કેવી રીતે પહોંચી ગયા, છઠ્ઠા સ્ટાન્ડર્ડમાં કેવી રીતે પહોંચી ગયા. એટલા માટે આ વાત સ્પષ્ટ કરી. જ્ઞાની કહે છે કે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે કે અપૂર્વ અવસરનો અર્થ આ છઠ્ઠું ને સાતમું ગુણસ્થાન એ સાધુના ગુણસ્થાનની વાત છે. કે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, આ કૃપાળુ દેવની એક અંતરની આ ભાવના કે ક્યારે અપૂર્વ અવસર એવો આવશે. ક્યારે થઈશું બાહ્યાન બાંધવ્યાન છે એ વનવિહારી ક્યારે થઈશું. અનંત કાળ માટે આ સંબંધી બધા મિત્રો આ બધાને છોડીને પાછું ફરીને દેખવાનો પણ વિકલ્પ નહીં એવો જે શંકરની યાત્રા માટે નીકળી પડે. કૃપાળદેવની એ ભાવના છે કે અપૂર્વ વન જંગલના પ્રાણીઓ તમે આવીને આ શરીરને આવજાવ તો પણ હે વન જંગલના પ્રાણીઓ હું તમારા શરીરમાં જવા વાળો નથી, કારણ કે હું આ શરીરમાં રહીને પણ આ શરીરમાં ગયો નથી તો તમારા શરીરમાં કેવી રીતે જાય. એવો હું ચૈતન્ય પરમાત્મા છું. વાઘ ને સિંહની વચ્ચે, જંગલી જાનવરોની વચ્ચે પણ તે બિલકુલ નિશ્ચિંત અને નિશંક થઈને વર્તે છે.
એવા ભાવ એમની સાધુ નો જે ગુણસ્થાન એ આ છઠ્ઠું ને સાતમો ગુણસ્થાન છે. પાંચમા ગુણસ્થાનમાં અનુગ્રહ આંશિક વ્રત લીધા, અનુવ્રત અનુવ્રત એટલે શ્રાવકના ગુણસ્થાનનું નામ પાંચમું ગુણસ્થાન. એ જૈન કુળમાં જન્મ્યો એટલે શ્રાવક નથી બની ગયો. શ્રાવક 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 એ જૈન કુળમાં જન્મવાથી શ્રાવક નથી બની. અંતરમાં આત્માનો અનુભવ થયો અને અનુવ્રત અંતરની તે કસારી ચોકડીના અભાવ આવવાથી વિકરાળતા પ્રગટ થઈ એવો બે કસારી ચોકડીના અભાવથી પ્રગટ થતી વિકરાળતાના ધારક મે શ્રાવક થયો છે. ચાર કસાય છે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ ને સંતો ને ચાર પ્રકારના ચારિત્ર છે. સ્વરૂપાચરણ ચારિત્ર, દેશ ચારિત્ર, સકલ ચારિત્ર અને યથાર્થ ચારિત્ર. અનંતાનુબંધી કસાયનો નાશ થયો એ કસાય થયો ઉદયનો થયો કે સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થયું જેનું બીજું નામ છે સમ્યક ચારિત્ર. તમને જશન તમને જ્ઞાન તમને ચારિત્ર અનંતાનુબંધી થયો કે આ ચારિત્ર આ ચારિત્ર અપ્રત્યાખ્યાનાવરણમાં માયા લોકના ભાવ ચૂક્યા કે દેશ ચારિત્ર પ્રગટ છે. આ પાંચમા ગુણ પ્રત્યાખ્યાનાવરણ ક્રોધમાન માયા લોકનો નાશ થયો એ ત્યારે છઠ્ઠું ગુણસ્થાન મુનિનું ગુણસ્થાન એનું નામ સકલ ચારિત્ર. અને સંજોલન કસાયનો પણ અભાવ થયો અહીંયા જે પ્રગટ થયું એ બારમું ગુણસ્થાન જેનું નામ છે યથાખ્યાત ચારિત્ર. આ ચારિત્ર જે પ્રગટ થયું યથાખ્યાત ચારિત્ર બારમા ગુણસ્થાનમાં છીનમું ગુણસ્થાન. આ રીતે ક્રમ છે. સમ્યક દર્શન વગર, આત્માની અનુભૂતિ વગર ચોથું ગુણસ્થાન નથી તો અનુભૂતિ વગર પાંચમું કેવી રીતે? ચોથા ગુણસ્થાનના જ્યાં ઠેકાણા નથી ત્યાં પાંચમું થાય કેવી રીતે? પોતે જે પોસ્ટ ઉપર ન હોઈએ પોતાને એ પોસ્ટ વાળા બતાવવા આ તો મોટો માયાચાર ને મોટું પાપ થઈ ગયું. લાગતું નથી કે આ પાપ થઈ ગયું છે. એ અહંકાર પોષાય છે કે હું શ્રાવક થઈ ગયો, શ્રાવક કઈ નથી છે. હવે બહારથી એવું આ રૂપ ધારણ કરવાથી કોઈ શ્રાવક થઈ જાય તો બહારના ક્રિયાકાંડથી કોઈ સાધુ નથી થઈ જતો. સવારના વહેલા ઉઠે છે એટલે એ સાધુ છે. મોર પીછી રાખે આત્મા એટલે સાધુ છે. કોઈ નિંદા ટીકા કરવા જતા નથી એટલે સાધુ છે. વસ્ત્રાદી પણ પહેરતા નથી એટલે સાધુ છે. એ જગ્યાએ બીજી જગ્યાએ હલતા પણ નથી એટલે સાધુ છે. આ બધાના કારણે જો સાધુ હોય તો સવારના વહેલા ઉઠે એટલે સાધુ થઈ જાય તો કુકડા ને મરચીકન તો બધાને કુકડે કૂક કરી જગાડે કેટલા વહેલા ઉઠે. પેલા સાધુ પણ કેવું છે મોર પીછી રાખવાથી સાધુ પણ હોય તો બધા મોર ને સાધુ કેવા છે? એ તો પીછીની સાથે જ જન્મે છે, પીછી સાથે રહે છે, પીછી સાથે મરે છે. નગ્ન રહેવાથી જો સાધુ થઈ જવાય તો બધા પશુઓને પછી સાધુ કેવા છે? કોઈની નિંદા ટીકા કરતા નથી એટલે જો સાધુ થઈ ગયા તો એકેન્દ્રી જીવ કોઈની નિંદા ટીકા કરતા નથી એને તો વચન જ નથી. અને એક જગ્યાએ તે રહેવાથી જો સાધુ થઈ જાય તો આ લીમડો ને પીપળો ને આંબો એક જગ્યાએથી બીજી જગ્યાએ ક્યાંય જતા નથી, ક્યાં ક્યાં છે તો એને સાધુ કહેવાશે. પણ આ સાધુના લક્ષણ નથી. સાધુ એટલે કે શુદ્ધાત્માનો અનુભવ થયો અંતરમાં ત્રણ કસાય ચોપડીના અભાવથી એવી વિકરાળ પરિણતિ પ્રગટ થાય એ સાધુનું સાચું લક્ષણ છે. એ છઠ્ઠા આત્મા ગુણસ્થાન વર્ગી સાધુના લક્ષણ. એના નમસ્કાર મંત્ર માં નમસ્કાર કર્યા છે બધાને નહીં. નમો લોહે સવ શ્રાવણમ કેતા એ સાધુ ના આવા સાધુ મળે છે અત્યારે આ કાળમાં મળે છે આ કાળમાં મળે છે આ કાળમાં તો અહીં ભગવાન નથી મળતા નથી મળતા એટલે એનો મતલબ એમ નહીં કે ગમે એને અરિયંત માની દે. આ કાળમાં સાધુ નથી મળતા તો કઈ ગમે તેને સાધુ ન માને સાધુ એ જ સાધુ છે સાધુ નું સ્વરૂપ જાણે સાધુ પણ ન પડાતું હોય તો એમાં એક્સક્યુઝ ન કરે થોડા નિયમો થોડા ઘટાડી દઈને થોડું આમને તેમને નિક કરે એમ નહીં સ્વીકાર કરે કે મારાથી સાધુ પણ નથી પડાતું હું સાધુ નથી થયો આટલો સ્વીકાર થવો એ બહુ મોટી વાત છે. શરૂઆત ત્યાંથી થાય નિયમો પડાતા નથી નિયમો પડાતા નથી ક્યાંથી પડાય એરિયા સમિતિપૂર્વક ચાલવું છે અને મુંબઈના ટ્રાફિકની અંદર રસ્તા ક્રોસ કરવા છે ગાડીઓ ઉપર ગાડીઓ ચાલુ ચાલુ છે રસ્તો ક્રોસ કરે તો ફરે કેવી રીતે ગાડીઓને દેખે કે નીચે ચારા જમીન દેખે નીચે રસ્તા પર જીવને જ બચાવશે કે ગાડીઓ દેખીને પોતાને બચાવશે. સાધુ ક્યાં રહે છે સાધુની દશા કેવી હોય છે નથી પડાતા નિયમ તો કે નથી સાધુ પણ ઊંચું પદ ધારણ કરીને એનું પાલન ન કરવું એનાથી કોઈ પાપ નથી. કઈ દેવું ગ્રહ છું જયારે જે આજે સાચો ગ્રહસ્થ બનશે તો કાલે સાચો સાચો ગ્રહસ્થ બની તો એક વાર સ્વીકાર કરે કે હું ગ્રહ કઈ નથી આપણા કરતા ઊંચા આપણા કરતા ઊંચા અરે પણ આપણા કરતા ઊંચા તમને એમ લાગે છે તમે તો નથી સાધુ અને તમે કઈ પણ કીધું કે નથી અને એ નથી સાધુ ને કે છે સાધુ તો કે તમારા કરતા ઊંચા કેવી રીતે સ્વરૂપ જે છે એટલા માટે ગુણસ્થાનના પ્રકરણને સમજવા માટે બહુ સૂક્ષ્મતા અને એકાગ્રતા જોઈએ. કૃપાળદેવી એ દશાને કહે છે ક્યારે આવશે અપૂર્વ અવસર એવો કૃપાળદેવ તમારે તો આટલું જ ખાલી છોડવાનું હતું એ છોડી બસ આ સાચું થઈ ગયા હજી અંદરમાં એ દશા નથી પ્રગટ થઈ અમે જગત સાથે માયા નહીં કરીએ કે નતા સ્વીકાર છે આ સ્વીકારવાળી દશા છે ખાલી લખ્યું ખરું લગ્ન ભાવ મુંડ ભાવ સ્નાન તા એ લખ્યું પણ ભાવના ભાવી હજી આવી નથી ક્યારે આવશે ભાવના છે ભાવના એ ભાવે એની દશા હજી ન આવી હોય આવી ગઈ હોય તો ભાવના શું કામ ભાવે આ તો એ ભાવના છે કે અપૂર્વ ઔષધ એવો ક્યારે આવશે ક્યારે કહીશું બાહ્યાંગર નિર્ધન છે ક્યારે ભવિષ્યમાં એ દશા આવશે એમ એ પરમાણુ માત્રને પણ બચાવવાનો ભાવ સુધીપૂર્વક ન રહ્યો અને ત્યાં બધું જ દાવ પર લગાવી દીધું એવા જીવને તમને દર્શન થાય છે અને એ જીવ આગળ જઈને સાધુ થાય છે સાધુના ગુણ સ્થાન અંદર ને બહાર અંદર ને બહાર મારા ત્યાં ભણતા હતા અમારી પર ભણતા ભણતા એના ખબર છે સાધુ કોને કહેવાય છે કે આ ખબર છે ઘડીએ ઘડી અંદર બહાર જાય એનું નામ સાધુ અંદર બહાર નો મતલબ એ સમજી બેઠા ઉપાસ થઈની અંદર ને બહાર શાસ્ત્રમાં જ્ઞાની લખ્યું અંદર બહાર એટલે આત્માના ધ્યાનમાં અંદર જાય ને ધ્યાનમાંથી બહાર આવે ધ્યાનમાં અંદર જાય ને ધ્યાનમાંથી બહાર આવે એ અંદર બહાર હતું એનું સ્વરૂપ એવા ધ્રુવની અંદર હવે એ હરણ વગેરે પ્રાણીઓ પણ એ સાધુની એકાગ્રતાને દેખીને એને પથ્થર સમજે કે ઝાડનું ફળ સમજીને ખંજવાળે છે ખંજવાળ આવે છે અને ખંજવાળે છે એમ એને ખબર નથી આ કોઈ મનુષ્ય છે પણ એ સ્થિરતાને દેખીને ખંજવાળે એનું ના એવી જેની એકાગ્રતા છે તે સાધુ છે સ્વીકાર થાય શરીરને ઠંડી લાગે ગરમી લાગે એનો સ્વીકાર કરીને સહન કરે સહન કરે એ સાધુ નહીં
અંતરમાં એવા એકાગ્ર છે, એકાગ્રતા સાધુના સ્વરૂપમાં એટલી ભ્રમણા થઈ ગઈ છે, એટલી ભ્રમણા થઈ ગઈ. ગોવાળે કીધું મુનિને કે તમે મારી ગાયનું ધ્યાન રાખજો, ગાયનું ધ્યાન રાખજો. અને ગાયનું ધ્યાન ન રાખ્યું અને પછી ગાયો ભાગી ગઈ, ભાગી ગઈ. એને એમ થયું કે આમાં ચોરી છે, કાનમાં ખીલા નાખ્યું, કાનમાં ખીલા ચૂક્યા હતા. અને સાંજના પછી ગાયો પાછી આવી ગઈ તો માફી માંગી, અને માફી માંગીને તો એ મુનિએ પછી એને માફ કરી દીધા, એ ભાઈને માફ કરી દીધા. શેનો માફ કરી દીધો, શેનો માફ કરી દીધો? એ જયારે કાનમાં વાત કરી કે મારી ગાયને સાચવજો, ત્યારે આત્મા માંગી, ખબર જ નથી શું કીધું. ખીરા છોકરા કોઈ આત્મામાં જ લીનશે, ખબર નથી શું થાય. અને માફી માંગે છે ત્યારે આત્મામાં લીનશે, ખબર નથી શું થાય. સ્ટોરી બનાવી નાખી કે માફ કરી દીધો. અરે ગુસ્સો આવ્યો હોય તો માફ કરે, માફ કોણ કરે જેને ગુસ્સો આવી ગયો હોય? પણ જેને ખબર જ નથી પડી બહાર શું થાય છે, એ દશા સાધુની દશા છે. આ તો પોતાની અંતે ચોરી બનાવી બનાવી ઘરે ઘરે નહીં. આ સાધુનું સ્વરૂપ આ છે કે ત્યાં બહારમાં ધ્યાન જ નથી જતું કે દુનિયામાં શું થઈ રહ્યું. અસલી ભાવનો આ છે. માફ કરવાનો મતલબ એ છે કે ત્યાં ધ્યાન જ ન કર્યું. તમે કોઈ ઊંઘતા, તમે ઊંઘી રહ્યા છો અને તમને કોઈ કીધું આ ગાયને સાચવજો અને નહીં સાચવી, અને કોઈ તમને ઊંઘમાં જ એક લાફો મારી દીધો અને હજી તમે ઊંઘી રહ્યા છો. કોઈ આવી છે તમને માફી માંગી, માફ કરો હો મારી ગાય આવી ગઈ, મેં તમને લાફો મારે જોઈ ગયો, તમે ઊંઘી રહ્યા છો, તમે શું એને માફ કરી દીધો? એ ખબર જ નથી કે શું થયું છું બહારમાં. આ દશા સાધુની દશા, આ દશા સાધુની દશા. પ્રકૃતિ પર બધું છોડી દીધું છે. હે પ્રકૃતિ તું પ્રભતી વ્યવસ્થા, આહાર માટે નીકળ્યા તો અભિગ્રહ લઈને નીકળ્યા. કથા સાતમાં રમસ્થાન વૃત્તિ સાધુ અભિગ્રહ, કે આજે હું આહાર લઈશ તો આવી રીતે લઈશ, આવી રીતે લઈશ, આવી રીતે લઈશ. એમ આટલું છોટું આ બધું હશે તો હું આહાર લઈશ તો નહીં જશે. હે કુદરત તું કર વ્યવસ્થા, હે પ્રકૃતિ તું કર વ્યવસ્થા. જો આ જગતના જીવોને અહીંયા મારી જરૂર છે તો તું કર વ્યવસ્થા. જે જે હું નિયમો લઉં છું બધા નિયમો કર તૈયાર. હું એના ઘરેથી આહાર લઈશ કે જેના ઘરની બહાર કાળી ગાયો રડતી હોય, જેનો એક પગ અંદર હોય, એક પગ ઘરની અંદર, એક પગ બહાર હોય, જેના હાથ સાંકળથી બંધાયેલા હોય ને ચહેરા ઉપર હાસ્ય હોય ને આંખમાં આંસુ હોય. આ બધા નિયમો આ કેટલું દુર્લભ ડિફિકલ્ટ છે કે બધું એક સાથે થાય. પણ જે કુદરત તને જો મારી જરૂર છે તો તું કરો બધું, અને જો આવું ન થાય તો એમ સમજી લઈશ કે મારી જરૂર અહીંયા નથી દીધી. કે આની અંદર ભાવ ઊંડો છે કે કોળિયો જયારે કોઈની પાસેથી સાધુ લે ત્યારે એક નિયમ લઈને નીકળે છે કે કોળિયો આપવા વાળાનો પૂરેપૂરો ભાવ હોય તો કોળિયો લઈશ, અને આપનારાની ઈચ્છા હોય તો કોળિયો લઈશ એમ નહીં. આખી સૃષ્ટિ, આખું જગત જો તૈયાર હોય કે આ કોળિયો મારા મોઢામાં જાય, આખા જગતમાં કોઈને વાંધો ન હોય કે આ કોળિયો મારા મોઢામાં જાય તો હું આહાર લઈશ. તો કે ખબર કેમ પડે આખું જગત તૈયાર છે? તો આવા નિયમ લેતા ને સમજી લેતા કે જો બધું ફૂલફિલ થઈ રહ્યું છે તો જગત આખું તૈયાર છે. એ નિયમ લેતા અને થતી વ્યવસ્થા બધી આવું બધા નિયમો લે. અહીંયા તો ક્યાં નિયમો હવે ક્યાં જોવા મળે? પહેલેથી ખબર છે બકુ હું આયા જમવાનું છું, સાંજ હું આયા જમવાનું. આ તો એ સંતોની વાત છે, છઠ્ઠા સાતમાં ગુણસ્થાન વચ્ચે ભાવ એવી સંતોની વાત છે. આ એને નમસ્કાર કર્યા છે નવકાર મંત્ર. સ્વરૂપ ન બદલાય, સ્વરૂપ તો આનું આ છે. સ્વરૂપ બદલાતું નથી, એ સ્વરૂપને પામેલા જીવોની સંખ્યા ઘટી જાય. કાળ જે નીચો જાય, નીચા કાળમાં ચોથા કાળ કરતા પાંચમા કાળમાં સ્વરૂપ ન બદલાય, સ્વરૂપ તો એનું એ જ રહે છે. અને ક્વોન્ટિટી પેલા જે બધા રહેશે એના ફેરવા લાગે,
પણ સ્વરૂપમાં ફેરફાર કોઈ થતો નથી. કુદરત રૂપ રહ્યો આત્મા. ઘણા લોકો પૂછે 147 દેશની અંદર આ યાત્રા માટે એકલા તમે નીકળી પડ્યા, જે દેશમાં કોઈ માણસને ઓળખતા ન હો, જેનું નામ ખબર નહીં, ગામના નામ ખબર નહીં, અજાણી થઈ ગયા, અમેરિકા આટલા ઓળખતા છે. બાકી આ 56 દેશની અંદર આવા અજાણ્યા દેશમાં જ્યાં દેશમાં હોય, કુદરત શું કર વ્યવસ્થા, શું ગોઠવ, શું કર ગોઠવણી. જગતના જે જીવના કાનમાં ને એને આ પરમ સ્વભાવદેવની વાણી જો સમજાવવાની હશે, કાનમાં પડવાની હશે, તો શું પણ વ્યવસ્થા મારે કયા રસ્તે જવું છે. ઘણી જગ્યાએ જેમ કે દેશમાંથી ઉતર્યા આમ જમણે જવું છે, ડાબે જવું છે, આમ જવું છે, આમ જવું છે, ડાબે જવું છે, શું કરશે. બાંગ્લાદેશની અંદર નેશનલ લાયબ્રેરીમાં ઢાકા હું ગયો, ત્યાં લાયબ્રેરીમાંથી બહાર આવતો, કારણ કે લાયબ્રેરી બંધ હતી, ત્યાં ફ્રાઇડે સેટરડે બંધ હોય, તેમાં સેટરડે સંડે ને ફ્રાઇડે સેટરડે સેટરડે હતો ને બંધ હતો. કાલ રવિવારે પૂછીએ કે બહાર આવતા છે, બીજું હવે શું કરવું, હોટલ ઉપર પાછો જાય, ત્યાં હોટલ ઉપર પાછો છે, એક છકડામાં બેઠો, એ શેરી મોટો જેવું હતું, ચલો ઠીક છે એમાં બેઠા. એટલે ભાડું માંગવા માટે ઓલો છોકરો આવ્યો, કેટલા ટકા ચાલે, આપણે ડોલર ચાલે ટકા, તો કે 20%, 20% મારી બાજુમાં એક ભાઈ બેઠા હતા એ ભૂલ્યા, એ 20% કેમ લીધા કે 13% થાય છે, 1,00,000 મારી હતી છોકરા. એને આને કીધું કે આપણા એના નથી ટોપી નથી જઈ આમ બાર ના છે, ક્યારે કમાવાનું મોકો મળતો હોય ને એમ કે, અને બધું બંગાળીમાં એની સાથે બોલે, એને ખબર નહીં મને બંગાળી આવડે છે, એટલે આ બધું બોલતો હતો, સાંભળતો મેં પૂછ્યું માતા લેવી શાંતિ મળતી હોય. દાખલો આપ્યો, એક માણસ પાસે $100 છે, એક માણસ પાસે $1 છે, જેની પાસે $100 છે એની પાસે હું $10 લઈ લઉં તો $90 થઈ ગયા, તેની પાસે $1 છે અને $9 આપું તો $10 થઈ ગયા.
Going to New York, the train would be there, right?
Okay, okay.
That's the other side, right?
Yes, yes, yes. I'm dukhi. And $10 was dukhi. Dukhi, dukhi. Okay, okay. I'm very dukhi. Tera was $9, so it's dukhi. And $10 was dukhi. એટલે કે પૈસામાં સુખ નથી, ડોલરમાં સુખ નથી, તમારા વિચાર કેવા છે, પોઝિટિવ તમે વિચાર કર્યો ઠીક છે, એમ લેવા સુધી $20. હા ભાઈ કે જો હજી તમે તું $20 લે કે $20 લે કે કોઈ પાછા નથી લેતા ને, આપી દે કે પાછા, તો પેલો કે ના આપે આવી જાવ બધા પાછા માન જતું થાય ના, એમ તો જોતા નથી, 13 થાય તો 13 લે, કારણ કે આપણે જાણીએ એક ટકો પણ 1 રૂપિયો બાકી રહી ગયો તો પાછું મળવું પડે. કર્મ થિયરી છે, અમારા ટેક્સીમાં પણ એવી છે, $101 ત્યાં હોય ને, $101 ત્યાં હોય ને, તમે એને $100 આપી દીધા અને $1 આપવાનું બાકી રહી ગયા, તમે પછી $100 કાઢી, એટલે કે તે શું કરો છો, $1 માટે $100 આપો છો, ડાઉન જ નો લીધા, તમને કે ડોલર બચી ગયો, બચ્યો નથી, ચૂકવવો પડશે, એ ચૂક્યા આવતા છૂટતો નથી, ટેક્સી વાળો આગળ જો એક્સિડન્ટમાં ડેથ થઈ. 20 વર્ષ પછી એવા ફેમિલીમાં જન્મ તો ત્યાંથી મરીને કે 20 વર્ષ પછી 20 વર્ષ કેટલો છોકરો 19-20 વર્ષનો ડિફાઈ કરી છે દેરાસરની બહાર દેશ માંગતો. તમારાથી તમે એ વખતે ડોલર હતો, તમારી ઉંમર 60 વર્ષની થઈ ગઈ હતી, ત્યારે ટ્રાવેલ કરી થાય 40 વર્ષના હતા, હવે દેરાસર જવાનું બેન થઈ ગયું, 60 વર્ષની ઉંમર તમને એમ નાખી $1 છે કોઈને આપી દો, 50 બેકર લાઈનથી ઉભા હતા, તમે કોઈ પર્ટિક્યુલર એક પાસે ગયા ને $1 આપી દો, તમે એની પાસે જ કેમ ગયા, બાકીના 49 પાસે કેમ નહીં, જેનો $1 બાકી હોય એને ચૂકવવા જવું પડે, એવા મહાનું પણ છે જેનું જ બાકી હોય એની પાસે જ તમારું જવાનું થાય. 99 પર ગયા હોય ને 99 તો શું કરી લેવું, નહીં તો તમારે લાઈનમાં રહેવું પડશે. નવાનું કહેતો નવાનું આપો ને, આ તો હિસાબ ચોખ્ખો જોઈએ. તમારી દાન જ કીધી છે એના ઉપર કઈ દાન જ ચોખ્ખા એ સીધા ન હોય તો ઠીક છે, પણ દાન જ ચોખ્ખી હોવી જોઈએ. પેલા છોકરાએ કીધું મારે કઈ નથી જોતું, એ કઈ ટકો નથી. મેં તું ના બતાવે તેર ટકા થાય તેર તું લઈ જાય, આપણે હિસાબ ચોખ્ખો લઈ જાય. પછી વાત ચાલતી હતી બધી, ત્યાં પછી મારે હોટલ નું સ્ટોપ આવી ગયું, હું ઉતરી ગયું. આ ભાઈ છે એ મારી પાછળ બેઠા, એ ઉતરી ગયા. તો આ શું પાછું પાછળ ઉતરે? પછી એને પૂછ્યું એને કેમ આવ્યા છો બાંગ્લાદેશમાં? મેં કીધું કે અમારે એક મિશન લઈને આવ્યા છે, પુસ્તક લાઇબ્રેરીમાં આપું છું, પણ લાઇબ્રેરી આજે બંધ હતી. એ કેમ છે? પછી કીધું બહુ સારું છે, બહુ સારું. અને વેજીટેરિયન નોન વાયલન્સ ની બધી વાત કરી કે હવે એ જે હતા ભાઈ કે મસ્જિદ ના ઈમામ હતા, અને એમને રસ જાય એવો કે તમે આવશો કે અમારે ત્યાં એક કોમ્યુનિટી છે ત્યાં લેક્ચર આપશો, ત્યાં પ્રવચન ગોઠવી. એના થકી પછી એક અમારા અંડરમાં એક સ્કૂલ ચાલે છે ગાજીપુરના, ગાજીપુરના સ્કૂલમાં પ્રવચન ગોઠવ્યું. ગાજીપુર, મીરપુર, ચિત્તાગોંગ, ઢાકા બધી જગ્યાએ પ્રવચન ગોઠવ્યું. એ સ્કૂલની અંદર ત્યાં 250 વિદ્યાર્થીઓ કોને એની મૂવી કાલે બતાવશું, આજે ચાલે કાલે બતાવશું એ મૂવીના અંદર 250 વિદ્યાર્થીઓ કોને, અને એના માટે ત્યાં સ્કૂલમાં કેન્ટીન છે. આ પ્રવચન પૂરું થયું કે બધા જ પ્રોફેસર, પ્રિન્સિપલ, બધા જ લોકો ભેગા મળી ટ્રક મંગાવ્યો, અને ટ્રક ની અંદર કેન્ટીનમાં પડેલા તપેરા, ચમચી, વાટકા, થાળી બધું ટ્રકમાં નાખ્યું, અને નજીક પધરાવી દીધું. નોનવેજ વાળું બધું બધા નવા વાસણ લઈને આવ્યા, અને પ્યોર ફૂલચંદ વેજીટેરિયન રેસ્ટોરન્ટ ખોલ્યું. હવે 18 કન્ટ્રીમાં રેસ્ટોરન્ટ ખોલ્યા છે, સ્થાપક હોય ફૂલચંદ વેજીટેરિયન રેસ્ટોરન્ટ. રુવાન્ડામાં, બુરુંડીમાં, ઇન્ડોનેશિયાના કેટલા 100 વધારે આઈલેન્ડ છે. ક્યાં પેલો બાજુમાં બેસવાનો, ક્યાં પેલો બોલવાનો કે 20% આપો આપ, પણ કુદરત શું કર વ્યવસ્થા મારે પ્રેમ કરવા. એવી જેવી જેવી યોગ્યતા આવી રીતે ગયા વર્ષે 10 મે ના હું નીકળી ગયો જપાન ગયા માટે સિંગાપોર એરપોર્ટ પર. સિંગાપોર સેન્ટર પણ 4 ફ્લાઇટ પ્રોપર બાંધા થઈ નહીં આવી બાંધા થઈ ત્યાં બાંધા છે. હોટલમાં ઉતરી ગયા 10 તારીખે ઉતર્યા. કેમ આજે 19 તારીખ છે, 10 તારીખે એન ચેક ઇન કરી 19 તારીખ થઈ ગઈ, 9 રાત થઈ ગઈ. આંગળીમાં જોઈએ તો લોહી લોહી બધે, અને આત્મસિદ્ધિ શાસ્ત્ર નવ ભાષામાં અનુવાદ થઈ ગયું. મેન્ડેરિન, થાઈ, તાગાલોગ, જાપાનીઝ, ચાઇનીઝ ને બધી બધી ભાષા થઈ ગઈ. કુદરત શું કરીએ જે કરવું એ કર, આ કાલે રાત થાય તો ફલે થાય. ગીતરાની વાણી, કૃપાબેની વાણી આ જગતના જીવો સુધી પહોંચવો, પરમાત્માની વાણી જગતના જીવો કાલ દ્વારા આપવાનું, જગતના જીવો સુધી આ પહોંચે ભાવ છે. આ ભાવ છે કુદરત. હવે શું કરે બધું સરેન્ડર થઈ જાવ, કમ્પ્લીટલી સરેન્ડર. ટોટલ વ્યવસ્થા, કોઈની ગુલામી કરવાની મારે જરૂર નથી કે હું આમની ગુલામી કરું, આમની ગુલામી કરું, આમની ગુલામી કોઈ નહીં. કુદરત તું કર વ્યવસ્થા, જે થવાનું હોય કરશે, તું કર વ્યવસ્થા. અને તું એ જ રસ્તે મને લઈ જઈશ. પોતા એટલે સાધુની દશા એ છે તો ઉપર વ્યવસ્થા આ જે નિયમ લીધો છે હોય તો સમજી કે તારે મારી અહીંયા જરૂર છે, ન હોય તો મારી જરૂર નથી, હું બીજે જવા તૈયાર છું, બીજી જગ્યાએ જવા તૈયાર છું, અહીંયા મારી જરૂર નથી, હું એમ સમજી લઈશ. એ દશાને પામેલા જીવને ભાવલિંગી સાધુ એ દશામાં બસ હવે છઠ્ઠા ક્લાસમાં ગુણસ્થાનમાં ઝૂલે છે. અંતર મુહૂર્તે અંતર મુહૂર્તે નિર્વિકલ્પ આત્માના ધ્યાનમાં દેવું છે. જગત માટે દુઃખી છે પણ પોતે અંદરમાં આનંદના ટુકડા પીરે છે, આનંદનો રસ કે અંતરમાં ભોગવે છે. લોકોને એમ લાગે કે કપડા નથી, ગાડી નથી, ઘર નથી, કેટલા દુઃખી. પોતે જાણે છે કે કપડાના વિકલ્પ, ગાડીના વિકલ્પ, બધા વિકલ્પોથી મુક્ત થઈ ગયા, કેટલા આનંદમાં છે. વસ્તુ નથી એટલે દુઃખી માને છે, ને આ કહે છે કે વસ્તુના વિકલ્પો પણ નથી રહ્યા એના કારણે દુઃખી છે. વિકલ્પો હવે કોઈ જેટલું વધારે એટલા વિકલ્પ વધારે થતા હતા પહેલા. પોતે એવો અનુભવ કરશો તમારી પાસે બે દોરી કપડા રાખ્યા હોય તો કઈ વિકલ્પ ના હોય. હું પરદેશ મળતા હોય આ તો પહેલી વાર આ મહેન્દ્રભાઈ ના કહેવાથી 8 જોડી કપડા લઈ આવ્યો, નહીં તો અત્યાર સુધી આ 55 દિવસમાં 2 જોડી કપડા લઈ કરેલા હોય એ જોવાનો આવે. વિકલ્પ જ ન થાય કયા કહેવાનું કયા ન કહેવાનું. અત્યાર તો રોજ તમારે 7 જોડી આમ હોય તો આ કે આ કે આ વિકલ્પ. મેં તો લોકોનું સાંભળ્યું 50-50 જોડી ચંપલ હોય ને 50-50 જોડી સાડીઓ. એક બેને હમણાં જ કીધું કે અમે મારો પરિગ્રહ બહુ ઘટાડી દીધો છે. મુંબઈમાં 300 સાડી રાખી છે, એન્ડવોકમાં 400, અમેરિકામાં 300 અને બેંકોકમાં કઈ 200. એમ કરી તો ટૂંકો કરે એને કરી મને બતાવ્યો કે હવે બસ 11 સાડી રાખી. હવે વધારવી નથી વધારવી. ભગવાન કહી ગયા પરિગ્રહ રાખો તો નરકમાં જવું પડે, એને અત્યાર તો ઓછું લાગે છે. વિકલ્પ 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 એટલા માટે સંત કહે છે કે અમારી પાસે કઈ નથી, એના વિકલ્પો એક દશા નિરાળી દશા એ પ્રગટ થાય છે કે ત્યાં કોઈ એના વિકલ્પ ન રહ્યા. આહાર સંબંધી ગયા કે મળ્યો તો ઠીક અને ન મળ્યો તો બીજે થઈ ગયા. આ ક્ષણે લોકના આ પ્રદેશ ઉપર છો ને આગલા ક્ષણે લોકના કોઈ પણ પ્રદેશ ઉપર જવાનો તૈયાર છું. આ બધા અત્યારે મારા નજરની સામે જે જાણતા ચહેરા છે આગલી ક્ષણે અજાણ્યા ચહેરા થઈ જશે. હું તૈયાર છું કારણ કે હું જાણું છું કે હું ચૈતન્ય રસથી ભરપૂર પરમાત્મા છું. આવી જ દશા વર્તે તમારી વર્તી શકે છે ત્યારે આ તો સમર્પણ એવું જેવું થઈ ગયું કે બસ તું સાવ પર ચડાવી. એક ધ્રુવ જ્ઞાનનો સંબિંદ ભગવાન આખો ત્રિકાળ ધ્રુવ ધ્રુવ આ ગુણસ્થાનનું સ્વરૂપ સમજી ભગવાન આવ્યા કે દશાની ખબર પડે. અત્યાર સુધી કોને કઈ દશા વાળા માની લેતા હતા એ ભ્રમમાંથી નીકળ્યા છે, એ ભ્રમમાં પડી ગયા હતા કે આ દશા આની આવી, આ દશા આની આવી. ગુણસ્થાનમાં સંત ચાર હાથ જમીન દેખીને ચાલે એ ગુણસ્થાનનું નામ છઠ્ઠું ગુણસ્થાન કીધું. સાતમું નહીં, સાતમું એક આટલા જીવોની રક્ષા કરે છે તો એ રક્ષા કરે છે, જીવોને મારતાથી રક્ષા કરે છે એ સમયે પણ પ્રમાદ છે. જયારે બિલકુલ કાળજીપૂર્વક મારા પગ નીચે કોઈ કીડી મરે નહીં, જીવ જંતુ મરે નહીં એવું ધ્યાન રાખી ચાલે એ ગુણસ્થાન છઠ્ઠું. છઠ્ઠાનું નામ પ્રમત્વીર એટલે પ્રમાદ વાળું ગુણસ્થાન. આળસનું ગુણસ્થાન કીધું એટલે ત્યારે તો કેટલું ધ્યાન રાખીને ચાલ્યા છે. આળસ વાળું ગુણસ્થાન કેમ કીધું કે એ સમયે જે કીડીનું ધ્યાન રાખ્યું એ સમયે પોતાના સ્વરૂપમાં લીન થવાની આળસ હતી એટલે પ્રમાદ. એટલે પ્રમાદ છે. પોતાના સ્વરૂપમાં લીન ન રહ્યા અને કીડીમાં ધ્યાન ગયું એ પ્રમાદ થઈ ગયો. અને એ પ્રમાદથી ન્યારી પોતાના સ્વરૂપની અંદર સ્થિરતા એ અપ્રમાદ છે. એ સાથમાં એ લીનતા ચેતા વાળું શું નથી. રક્ષા તો કરી પણ રક્ષા કરીને પોતાનો ઘાત કર્યો પોતાના પરમાત્મ થયો. એ પરમાત્મ છે
જાઓ એટલે જરા અવાજ ન થતો તમને ઊંઘ આવી શકે.
આ જ્ઞાની બહુ સંતોની દશા આ શું આવી દશા ક્યારે થશે એટલે કૃપાળુ દેવ કે છે. આવશે ત્યાં 14 ગુણસ્થાન નો ક્રમ આ બતાવ્યો છે.
તમારે
કરો તો આ બધું સમજાય. પૂજામાં તમે એક બી એક પૂજા રૂમ જરૂર કરી ગયા તમારા અંદર નવો ઉપાસ શું આવે ચિંતન
મને
એટલા માટે જ્ઞાનીઓએ સ્વાધ્યાયને 10મા ક્રમે રાખ્યું છે. 1, 2, 3, 4, 5 તપ છે. 12માં 10મા ક્રમે
સ્વાધ્યાય લકડી એલિવેટર ને બધું જલ્દી મળી લીધું એટલે વાંધો ને.
ગાંધી સ્વામી તરીકે કહેતા 4-6 કલાક નો સ્વાધ્યાય જયારે તું કરીશ ત્યારે ઢોર નો અવતાર આવતા ભૂમા ઢોર નો અવતાર માઠ મળશે. એ તો કીડા મકોડા અને માખી મચ્છર અને આ બધા નિકોજ બટાકા નરક 4-6 કલાકમાં ઢોર નો અવતાર માન મળશે. તું તમે સારો નિકાલ સ્વાધ્યાય કર તું સ્વાધ્યાય.
That's a wrong price. I'll be going. I'll wait till okay. Ed, I'll wait till Sushama.
And I've got a Suvita Elishin and Bhagwan, Suvita Gohu, Suvita Plastation. But the technology, so our mobile means the television store for in Apple, so our pen drive, my daddy, my chapao, my sambro, my man, my sambro, so our it feels to be that shit. Sambhravanu jese, etlu, vanchuwa, kata, jese, sambhravani suvita. અનુકૂળતા પહેલાના જમાનામાં એવું હતું એક સમયસર ખાલી ભારત થી અમેરિકા અહીંયા લાવવું હોય તો કેટલું કેટલું કરવું પડતું કે 10 સમયસર લાવવા હોય તો ગેસ ભરાઈ જાય. 2 કિલો નો એક ને 20 કિલો પૂરો થઈ ગયો. 10 સમયસર વધારે લાગે ક્યારે 15 સમયસર લાગે થઈ ગયું. અત્યારે આ 1500 શાસ્ત્રો આ નાના એવા રમકડાની અંદર સમાઈ જાય છે. પીડીએફ
ફાઈલ
જે લઈ જવું હોય ત્યારે આ સુવિધા જે અત્યારે પ્રાપ્ત થઈ છે આવા કાળમાં જો ધર્મ ને તો એનાથી દુર્ભાગ્યકારી હોય
નહીં.
આટલી અનુકૂળતાઓ મળી છે
શું બોલતો
તો ક્યાં જાવાનીઝ ને આચે પાટા ને આ બધી ભાષામાં જયારે અનુવાદ કર્યો
પાંચ બેડરૂમ માં જોયું બે પ્લીઝ તમારો ફોન મ્યુટ કરો.
એવી જગ્યાએ જઈને એમ ભાવ આવ્યો કે આ જીવો એમ કે અમને નાનપણથી લાગતું હતું એવો કોઈ ધર્મ હશે કે જે અમને પરમાત્મા કહે પણ ભરોસો નતો દેતો. આજે ભરોસો દેતી ગયો. કાળ કાપો આખું જગત એક એવું પરિવાર થી વધારે આમ બધું પરિવાર દેખાય. આ ચૈતન્ય ચૈતન્ય નો મેળો દેખાય છે બીજું કશું જ નથી. ભેદ જ નથી પડતો કોઈ ભેદ નથી પડતો સ્વરૂપ છે. એનાથી એટલું જાણ્યું છે કે મારા અંદર જીવો પ્રત્યેના જે ભેદના ભાવ હતા એ ભાવથી હું મુક્ત થઈ મારી અંતરની યાત્રા તરફ ગતિ કરી રહ્યો છું. ગીત મારું પોતાનું છે. આ ભેદો નથી પાવું કર્યું એવું છે. અનંત અનંત ગુણનું આખું એક પિંડ છે. ભગવાન છે બધામાં ત્રાજા ચૈતન્ય જ્યાજા આત્મા આ દેહના જ્યાજા દેહના પરમાણુ એ સોનાનો કિલેટ કરેલો મેટલનો દાગીનો હોય એ મેટલના દાગીના ઉપર સોનાનો કિલેટ કર્યો હોય એ ઉપરથી સોનેરી છે એમ આત્માને અહીંથી અહીંયા ઉપર બધી જ્ઞાનનો કિલેટ કરેલો એમ ગરમ પાણીમાં આત્મા ગરમ લાગે કારણ કે જ્ઞાનનો કિલેટ કર્યો એવો આત્મા નથી પણ જેમ કોઈ દાગીનો મેટલનો હોય ને સોનાનો કિલેટ નહીં પણ કોઈ દાગીનો પૂરેપૂરો સોનાનો બનેલો હોય ઉપર જ નહીં અંદર બધે સોનું એમ આ આત્મા અહીંયા જ્ઞાન નહીં અંદર બધે જ્ઞાન એ આખા જ્ઞાનથી ભરપૂર સોલિડ એવો જે જ્ઞાનનો અંતિમ ભગવાન આત્મા એ હું છું એમાં સ્થિર નથી અવકાશ નથી અનુભૂતિના કાળે ચૈતન્ય તત્વના અનુભવના કાળે એવો અનુભવ થાય હવે આમાં એક પરમાણુ પ્રવેશ કરે એમ નથી એવો ઘનથી એવો સોલિડ હું આત્મા છું કોઈ વસ્તુ મારામાં મળતી નથી આવું છે ભગવાન નહીં માનતા પોતાને દેહ ને હિન્દુ કે નહીં માનું બસ હું આવો ઘન પિંડ છું ભગવાન એવી અંદરમાં અનુભૂતિ થાય અને એના બળ ઉપર કસાયો છૂટે ત્યારે બારમાં પણ પરિગ્રહ છૂટે અને સાધુની એ દશા પ્રગટ થાય એ દશા પ્રગટ થાય એને છઠ્ઠા સાતમા ગુણસ્થાનની સાધુની આચાર્ય ઉપાધ્યાય સાધુની દશા કહે છે એ ગુરુની દશા કહે છે એમ આત્મ જ્ઞાન ત્યાં મુનિપણ એ મુનિપણ ઉગ્યા છે ત્યાં સાચા ગુરુ હોય એ સાચા ગુરુ છે બાકી કુલ ગુરુ તત્વના બાપ દાદા માનતા હતા ને પોતે માનવા માંગે બાપાને પૂછ્યું નહીં કે તમે આમને શું કામ માનો છો બાપા પાસે જવાબ ન હોય બાપા કે મારા બાપા માનતા હતા કોને પડી છે બધા બસ કુલ પરંપરાથી આવું સ્વરૂપ છે ગુણસ્થાનમાં જયારે છઠ્ઠા સાતમા ગુણસ્થાન હવે પાંચમા ગુણસ્થાન માંથી એ છઠ્ઠા સાતમા ગુણસ્થાન સાધુની દશા આવશે કૃપાળુભાઈ કે છે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે એ દશા આ જ્ઞાનની દશાને પામેલા જીવને હવે એક રહસ્યપૂર્ણ વાત એ છે કાચનો ટુકડો હોય કે રત્ન હોય કે હીરો હોય બધું સરખું છે સોનું હોય કે કીચડ હોય સરખું મહેલ હોય કે સ્મશાન હોય સરખું એટલે કે એક નથી થઈ ગયા એનો ભાવ બહુ ઊંડો સમજવા જેવો છે ભાવ બહુ ઊંડો સમજવા જેવો છે બાકી ભગવાન આ દેહમાં હું ક્યાંય નથી એવો ધ્રુવ ચૈતન્યનો ખંડપિંડ પરમાત્મા એક છે જ્ઞાનનો ખંડપિંડ જ્ઞાનના રસથી ભરપૂર છે ગોળની ઉપર મીઠાશ એમ નહીં અંદર બધે જ ગોળ મીઠો મીઠાથી ભરપૂર એમ જ્ઞાનથી ભરપૂર અંદર જ્ઞાન ન ઓછો પેટમાં મળે એની ખબર કોને પડી ત્યાં જ્ઞાન છે ત્યાં આત્મા છે પેટમાં ત્યાં ખબર પડી કે બળે બધું જ્ઞાન છે ફેર એ બધું જ્ઞાન ત્યાં હાજર છે મારું ચૈતન્ય પણ ત્યાં હાજર છે એ હું ચૈતન્ય છું એ નથી એને કઈ નથી થયું એને કઈ નથી ડેમેજ થઈ ગયું હોય ચૈતન્ય પણું તો ડેમેજ થયેલું શરીરે દેખાતા જ નહીં ચૈતન્યમાં એને જાણનારો ડેમેજ નથી થયો એ તો એવો નહીં છે એટલે તો ખબર પડે છે કે અહીંયા આવું થાય છે એમ છે આવું થાય છે એવું છે સ્વરૂપ એક દેહાતી દશાની અનુભૂતિનું નામ આત્માની અનુભૂતિ છે એમ છે એવું છે ભગવાન આવી ક્યાં દશા કે આ દેહથી બધું સમાન માની. પણ એમાં ભાવ ઊંડો એ છે કે કાગળ છે અને સોનું છે એ જઈને કરતા હવે એ જ નથી પડતો. મહેલ છે ને સમશાન છે એમાં ભેદ નથી પડતો. કાચનો ટુકડો છે ને હીરો છે એમાં ભેદ નથી પડતો. રજગણ છે ને વૈમાનિક દેવની રુદ્ધિ છે એમાં ભેદ નથી પડતો. પણ એનો ભાવ ઊંડો છે. ભેદ તો છે, ભેદ તો છે. આ રજગણ છે ને વૈમાનિક દેવની રુદ્ધિ છે એ ભેદ ન પડતો તો આ બે શબ્દ અલગ લખાશે. ભેદ તો ખબર હતી. આ કાચનો ટુકડો છે ને આ રત્ન છે ભેદ મગજમાં ન આપે હોવો તો લખતા કેમ છે. પણ એનો મતલબ એ છે કે બજારમાં તમારે ધન અને ધૂળ એ કરતા છે. ધન અને ધૂળ બે એ કરતા છે. એનો ભાવ એમ નથી કે ધન ને ધૂળ સરખા છે. એ સરખા કઈ રીતે કીધા છે એનો ભાવ ઊંડો સમજે દ્વારા થશે સમજાય. દુકાનમાં વસ્તુ લેવા જાય ધૂળ લઈ જાય ધન નહીં બદલે. કારણ કે ગુરુજીએ કીધું છે ધન ને ધૂળ કરતા લાવો વસ્તુ વસ્તુ કઈ મળવા જ નથી. ભેદ છે એમાં ભેદ છે. તો જ્ઞાનીઓએ જે સરખા કીધા એનો મતલબ શું છે એનો ભાવ આ કે અહીંયા ધૂળ પડી છે અને અહીંયા ધન પડ્યું છે અને અહીંયા દર્પણ છે. એ દર્પણમાં ધૂળ પ્રતિબિંબિત થાય કે દર્પણમાં ધન પ્રતિબિંબિત થાય. દર્પણ તો એકનું એક રહે છે એ બદલાતું નથી. તો ધન અને ધૂળમાં ભેદ છે. પણ ધન અને ધૂળ એનામાં જણાય છે એવા આત્માને એના લીધે કોઈ ભેદ પડતો નથી એવો હું એક છું. ભેદ વગરનો અહીંયા એવો અનુભવ થાય. હું અભેદ છું. આ ભેદ ન હોતો તો દશકમાં દ્રવ્ય કેટલા દ્રવ્યના ભેદ છે ને. અને કોને બતાવ્યા કે કેવળી ભગવાને? તો કેવળી ભગવાને ક્યારે બતાવ્યા? કે જ્ઞાનમાં જાણ્યા ત્યારે બતાવ્યા. જ્ઞાનમાં તો ભેદ જણાય છે. જાણ્યા વગર જીવ પૂતગલ ધર્મ ધર્મના ભેદ પડ્યા ગયા છે. પૂતગલના બે પ્રકાર પરમાણુ ને સ્કંદ 22 પ્રકારની વર્ગણાઓ આ બધા ભેદ પડ્યા ગયા છે. તો ભગવાનના જ્ઞાનમાં જણાયા. તો ભેદ જણાય ખરા. પણ એ ભેદો જણાવવાને લીધે એ જાણનારામાં કોઈ ભેદ પડતો નથી એવો હું અભેદ ન્યાયક છું એનો મતલબ કે આખું જગત હવે સમાન થઈ ગયું. આ દરેક પૂતગલ જાણ્યા એ સમાન છે. અહીંયાથી ભેદ મટી ગયો છે. સાધુની દશામાં એ દશા એ પહોંચતા હવે એવો આ તો બહુ બહુ ઊંડા ઊંડી દશા છે. તો સંતોની દશા નિરાળી દશા. વન જંગલના પ્રાણીઓને ની વચ્ચે સાધના કરવા નીકળી ગયા વનમાં. પાંચમા ગુણસ્થાન સુધી ગ્રહસ્થ દશામાં આવ્યા. હવે ગ્રહસ્થ દશા છૂટી ગઈ. હવે વન જંગલમાં સાધના કરવા એવા એકાંતમાં એવે સ્થાને પછી નીકળ્યા. બે પગ વાળું જાનવર એ ખતરનાક લાગ્યું. ચાર પગ વાળાની સાથે સાધના કરે છે. કારણ કે સાધના કરવા માટે માથાની જરૂર છે. એ જે જંગલના ચાર પગ વાળા પ્રાણીઓ છે શરીરને થાકે અને આ બે પગ વાળો મારું માથું થશે. અને સાધના માથા બી થાય છે એટલે કે માથા બી થાય એટલે વિચાર કરી અંદરમાં ઉતર્યો. એટલા માટે એના અંદર પણ જંગલમાં વનમાં જયારે એવા એવી જગ્યાએ સંતોનું ધ્યાન આ સાધુનું ધ્યાન ધ્યાન કરવા બેસે ત્યારે ક્યાં બેસે એવા પથ્થર ઉપર ત્યાં જઈને બેઠા ઉપર જઈને કે જે પથ્થર ઉપર બીજો માણસ ન બેસી શકે. એક પથ્થર બેસ એક પથ્થર એવો નાનો બીજો કોઈ બાજુમાં બેસી શકે એમ હોય તો કોઈ આગળ બેસશે પૂછશે શું કરો છો કોનું ધ્યાન કરો છો બાતો લગાડશે એટલે પથ્થર પણ એવો પસંદ કરે કે આમાં હવે કોઈ નહીં. અને ખેદ વર્તતો હોય કે આ પરિવારજનને દુપાળો જેવે વચનામૃતમાં આ વાત કહી છે. 103 નંબરના પત્રમાં આ કુટુંબ જેમણે કાજળની કોટડી કીધી છે, કાળ કોટડી જેવું, આ બધાને છોડીને ગયા અને આહાર માટે પાછું આની વચ્ચે આવવું પડે છે, એનો ખેદ કેટલો ખરતો છે કે જેને છોડીને ગયા ખાલી આહાર માટે આની વચ્ચે આવવું પડે છે. આવે તો એ નિયમ હોય વિધિન 48 મિનિટ 48 મિનિટમાં પાછા નીકળી જવાનું, આવી સંગતિમાં રહેવા જેવું નથી. એની દશા પ્રગટ થાય ચાલતા ફરતા સિદ્ધ પરમાત્મા એનું નામ સાધુ છે. ચાલતા ફરતા સિદ્ધો સિદ્ધો એને સાધુ થયા છે, આવી દશા છે. શરીર પ્રત્યેનો એવો રાગ છૂટ્યો છે પણ શરીર નથી છૂટ્યો છે, બધું મારું નથી એ જાણ્યું, ઘર મારું નહીં, પુત્ર મારા નહીં, પરિવાર મારા નહીં, બધું જાણ્યું, બધાને છોડ્યા છે. આ દેહ મારો નથી પણ દેહ છોડ્યો નહીં, સુસાઇડ નહીં કર્યું. આ બધાને છોડીને આગળ ખબર છે કે પ્રાર્થના પણ જંગલમાં થવાની છે, આ દેહ છોડીને કઈ ગતિમાં જાય એની ખબર નથી, બેટર કોઈ સ્થાન નથી. આનાથી બેટર તો હતું કે વનથી બેટર કે વનમાં ગયા, પવનમાંથી વનમાં, એમ મખમલ જેવા મુલાયમ ગાલીચા ઉપરથી પગ જેમણે નીચે મૂક્યો નહોતો અને મૂક્યો તો વન જંગલના કાંટા કંકરમાં, ગાલીચાની ઉપર જ્યાં સુખનો અનુભવ ન થયો ત્યાં વન જંગલના કાંટા કંકરમાં પણ સ્વરૂપના આશ્રય સુખનો અનુભવ થયો, સુખમાં અનુભવ થયો, સ્વરૂપનો આશ્રય લીધો. એટલા માટે પ્રસાદ પામે આ દશાને પામેલા એ સમસ્ત સંતોને નમસ્કાર કર્યા છે કે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, હું આવો ક્યારે થઈશ. આ જગતને અનંત કાળ માટે હવે અલવિદા કરી નીકળશે. હવે અજાણ્યા બનીએ છીએ કે હવે કોઈ અહીંયા અમારું જાણી કોઈને ઓળખતો નથી. તૈયાર થયે આજે ભાવના ભાવી છે તો કાલે થશે, થશું 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 હોવી સાધુ થશું, નિકટ કાળમાં સાધુ થઈ જશે. વન વિહારી તંત્રની વાતો નિરાળી છે, એ સમયે જાગૃતિ વર્તે છે. પગમાં કાંઠો વાગે અને જાગૃતિ વર્તે પણ પૂતળામાં કાંઠો વાગે પણ મારામાં ખરો છે પહોંચી નથી, દર્પણને કાંઈ થયું નથી, દર્પણ ન્યારું છે. સુમેરુ પર્વતના પરમાણુ મારા કાકાને મામાને ભગવંતથી કોઈ લાગતા નથી, એમ આ દેહના પરમાણુ પણ મારા કોઈ સગા સંબંધી લાગતા નથી, એમ સુમેરુ પર્વતની જેમ આને પાર પાર જાણી લીધું, એટલો દૂરનું આને જાણી લીધું. શાને કૃપાવદેવની આ ઝંખના હતી ક્યારે આ દશા પ્રગટ થાય, સમજણથી જોશમાં આવીને નહીં, હોશમાં રહીને, સમજાતી હોશમાં રહી, જુવાનિયાઓમાં જોશ વધારે હોય, ઘરડા લોકોમાં હોશ વધારે હોય, કારણ કે ઘરડા લોકો પાસે જીવનનો અનુભવ છે, એની પાસે જીવનનો અનુભવ છે કે આ હોશ પ્રગટ થઈ જાય છે. અને ખરું જીવન તો ચૈતન્ય જીવન છે, જાણનારું આ ચૈતન્યનું જીવન એ અસલી જીવન છે. એનો અનુભવ જેને થયો હવે હોશમાં જીવે છે, હવે જોશમાં નહીં, ચૈતન્ય જીવનનો અનુભવ થયો. એટલા માટે હમણાં દીક્ષા લેલો એમ નહીં કે બહુ હોશમાં રહીને અંદરની પરિણતિ એવી કે આ કેરીનું ફળ પાક્યું છે અને ઝાડથી છૂટું પડતું નથી, પણ એવું પાકી ગયું, એવું પાકી ગયું, એવું પાકી ગયું કે હવે એ ઝાડથી છૂટું પડી ગયું. એમ વૈરાગ્ય જયારે એટલો પાકી જાય ત્યારે એ જીવ પરિવાર તેનો છૂટો અલગ પડી જાય. પાકેલો વૈરાગ્ય બહુ મહત્વનો છે. કાચી કેરી ખેંચતા છૂટી પડી જાય પણ એમાં કેરીને પણ કષ્ટ પહોંચે છે, ઝાડને કષ્ટ પહોંચે છે. કાચું છે થોડી તકલીફ પડે છે. કાચો દિવસે જે વૈરાગ્ય પાક્યો નથી છોડીને જાય પરિવારને દુઃખી થશે ત્યાં જશે ત્યાં. અહીંયા ઘરનો મોહ લઈને ગયો હતો, જ્યાં ગયો ત્યાં એ મોહનો ભાવ સાથે લઈ ગયો. હવે ઝાડ નીચે દેશ છે અને કોઈ કટિયારો ઝાડ કાપવા આવશે તો કે ભાઈ આ ઝાડ નહીં કાપતા, કે કાપવા હોય કા એ ઝાડમાં મોહ થઈ જશે. કારણ કે ઘરમાં મોહ હતો, ઝાડમાં મોહ થઈ ગયો, અંદરનો ભાવ એનો એ લઈને જંગલમાં ગયો હતો. ભાવ સાથે સાથે કેરી ફોરવર્ડ થયો હતો, ભાવ સાથે સાથે ગયો. પોતે તો એનો એ જ હતો, પોતે તો એના એ જ ભાવ લીધી હતી. મુંબઈમાં એક ભાઈ છે, એની વાત સ્મરણમાં, એમણે કોર્ટમાં બહુ કેસ ચાલે, નાની નાની વાતમાં કોર્ટમાં કેસ ચાલે એના ભાઈને કહી. અને એમને મકાન બનાવવાનો બહુ શોખ, પોતાના મિત્રોને પણ બધી ડિઝાઇન બનાવી બનાવીને આપેલ મકાન બનાવડાવે, પોતે બધાને મકાન બનાવી દે, આ ડિઝાઇન આ ડિઝાઇન જાત જાતની ડિઝાઇન બનાવીને આપે. એક વાર એના સમાચાર મળ્યા કે એમને સંન્યાસ લઈ લીધો અને અત્યારે તે શિખરજી. અમે શિખરજી પાસે ગયા હતા તો ચાર સમાચાર મળ્યા કે ભાઈ અહીંયા બાજુમાં જ છે, બાજુમાં આશ્રમમાં ત્યાં ગયા. પછી ત્યાં ગયા ત્યારે ખબર પડી કે આશ્રમ તો એમનો જ હતો. આશ્રમમાં ગયા તડકામાં ઉભા કરી છત્રી લઈને, મેં તો શું કરો છો અહીંયા, તો કે જો ને આશ્રમ બનાવડાવું છે તો ચાલો ને મુંબઈ હવે થોડા ઉપલા કે કોર્ટમાં કેસ ચાલે છે આશ્રમની જમીનમાં. મુંબઈમાં કોર્ટના કેસ ચાલતા હતા, હવે બિહારમાં ચાલે, ઝારખંડમાં ચાલે. માણસ તો એનું એ જ રહ્યું, પોતે ન બદલાય ત્યાં સુધી કઈ ન થાય. પોતે બદલાય અંદરમાં પરિવર્તન આવ્યું ત્યાં ભાવની મુનિની એ દશા પ્રગટ થઈ, એ દશા પ્રગટ થઈ. સંસારના કાકા, સંસારના મામા, સંસારના ભાઈ બહેન, સંસારના તેના અનાદિથી મારા કોઈ હતા નહીં, છે નહીં, થવા નથી, તો સંસાર આવ્યો ક્યાંથી? અલિપ્ત ભાવ ત્યાં પ્રગટ થયો. હવે જગ મેં અમારા કોઈ સમજી ન રહે જગકેતા, એટલી જાગૃતિ નથી. એમ પછી સમય અનિત્યતાની અસારતાને એવી રીતે જાણે તો એ નીકળી જાય છે. જેને હું મારા કહું છું, આ મારા સગા છે, સંબંધી છે, આ કોઈ તારા નથી, કોઈ તારા નથી. જેવું મરણ થયું કે તરત જ ઘરમાંથી બહાર કાઢશે, કાઢશે. અને આમ રામ નહીં કાઢે, બાંધીને કાઢશે, ખુલ્લે ખુલ્લો નહીં, છૂટો નહીં બાંધીને. એ કેમ કે રોજ છૂટો ઘરમાંથી બહાર જતો તો પાછો ઘરમાં આવતો હતો, એવો બાંધીને કાઢો હવે ન આવે. હવે એને બાંધીને કાઢો ન આવે. એટલો દૂર લઈ ગયા ત્યારે ક્યારે સંખ્યામાં ત્યાં મૂકી ન આવ્યા કે વાળી નાખો, નહીં તો ગમે ત્યારે પાછો આવે. આવ્યો બાળી નાખ્યો તોય ઉભા રહ્યા કે હવે બળી ગયો ના પૂરેપૂરો બળી જવા દો આનો ભરોસો નહીં ત્યાં ત્યાં ઉભા રહ્યા ત્યાં સુધી બળી ન ગયો બળી ગયો તો એ રાખ લીધી એ રાખ ને કઈ છોડી નહીં કે હવે શું કરવું આને ચંદ્રમાં પધરાવા દેશું કારણ કે આની રાખે ઉડી ન આવી જોઈએ ઘરમાં એને એટલો દૂર પધરાવી દરિયામાં જતો બીજી મારા બાજુ આવે નહીં એને હું મારા 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 કહું છું તારા હાલ તારા મર્યા પછી કયા કરવાનો છું તને ખબર છે એ જાગૃતિ સંસારને ઓળખી લીધો એની મુક્તિની યાત્રા શરૂ થઈ ગઈ ભગવાન એ બહુ જ એવો થાય જેટલી દૂરીને ડિસ્ટન્સની ખબર પડે ને એટલું અંદરથી જ્ઞાન ને બોધ પ્રગટ થતો છે ડિસ્ટન્સ જેટલું રહે હું નાનો હતો ત્યારની મને ઘટના અત્યારે સ્મરણમાં આવી સાત આઠ વર્ષનું હોય જરા બધા શાસ્ત્રો યાદ આવતા હતા ત્યારની વાત એ ભાઈ ના ત્યાં મરણ થયું એમની પત્ની કોઈ ભાઈની પત્ની ગુજરી ગઈ તો એક પાડોશી ભાઈ હતા એ આ ભાઈને ત્યાં આવ્યા જેની પત્ની ગુજરી ગઈ હતી એની પાસે બધા લોકો રડતા હતા આ ભાઈ જે રડતા હતા તો આ પાડોશી એના ઘરે આવીને આ ભાઈના ખંભા ઉપર હાથ રાખ્યો અને કીધું શાંત થઈ જાઓ કે શાંત થઈ જાઓ આત્મા તો અમર છે મરતો નથી કઈ પડી નથી સાંભળતા નથી એ તો રડે છે કારણ કે એ કઈ આત્માને થોડું લગ્ન કરીને લાગ્યા હતા શરીરને લાગ્યા હતા અને શરીર રાખ થવાનું થોડીક વારમાં એને શું પડી છે આત્માને શરીર સાથે લગ્ન કર્યા હતા શરીર તો બળી જવાનું છે એટલે રડે છે કે આત્મા તો મરતો નથી નામ ને પ્રવચન એટલે ત્યારે મને એમ લાગ્યું આ તો કઈક મોટા જ્ઞાની લાગે છે ત્યારે પહેલી વાર લાગ્યું હતું કે આ નાની ઉંમરમાં કોઈ જ્ઞાની સાથે મુલાકાત થઈ ગઈ એની બધી વાતો કરે બધી ઊંચી ઊંચી આવ્યું છે ને જવાનું છે ને કોણ અહીંયા રહ્યું છે બધું બોલે પડતા નથી એનામાં પડ્યા છે ઘટના બધી થોડા દિવસ પછી એવું થયું કે એ જે આ ઉપદેશ આપતા હતા એની પત્ની મળી અને એ રોતા હતા અને ત્યારે પહેલી ઘટના ઘટી ગયા મેં એના ખંભા ઉપર હાથ રાખ્યો મેં કીધું તું હાથમાં તો અમર છે એને ગુસ્સો આવ્યો તો બધા લોકો હતા એટલે આમ આમ ઠોકો મારી દીધો બધાને સામે ગુસ્સો બોલે પણ મેં કીધું ના તેને આવી અને જવાનું છે આમ જાતે આમ ત્યારે એક વાત ખબર પડી કે જયારે કોઈના ઘરે મરણ થાય ને કોઈ બીજાના ઘરે ત્યારે તમે એને ઉપદેશ આપો છો શિખામણ આપો છો જ્ઞાનની મોટી મોટી વાતો કરો કેમ પોતાના ઘરે આવે યાદ નથી આવતો પોતાના ઘરે આવે ત્યાં તમે નજીક છો નજીક અને બીજાના ઘરે આવે ત્યાં તમે દૂર છો ડિસ્ટન્સ છે અને જયારે તમે ડિસ્ટન્સ રાખીને દેખો ને અંદરથી જ્ઞાન પ્રગટ થાય છે આ શરીરના સાથે તમારું ડિસ્ટન્સ જયારે ખબર પડે ને કે હું આત્મા શરીરમાં ક્યાંય નથી ડિસ્ટન્સ છે અંદરથી નવું નવું જ્ઞાન પ્રગટ થાય છે નવો નવો બોધ પ્રગટ થાય છે અંદરથી નવું નવું જ્ઞાન પ્રગટ થાય છે કારણ કે ડિસ્ટન્સ બનાવીને હવે દેખે છે ડિસ્ટન્સ રાખીને દેખે એટલું જ્ઞાન નવું નવું પ્રગટ થાય છે મુનિ રાજને એ ડિસ્ટન્સ છે આ દેહ સાથે પાડોશી એવું છે પાડોશી એવું છે ખરેખર એ દોરા માત્ર માં પણ ત્યાં રાગ નહીં પરિગ્રહ નહીં એ રીતે શાંતિ પામો છે કૃપાળુ દેવ એના માટે હા કાલે દશા પ્રગટ થશે આજે જો વિચારમાં પણ હશે તો કાલે થશે પ્રગટ એનાથી આગળ આ સાધુ ની દશા થઈ હજી આગળ ગુણસ્થાન નો ક્રમ આગળ વધે ચોથા ગુણસ્થાનમાં તો વ્રત નતા પાંચમા ગુણસ્થાનમાં અનુવ્રત હતા આર્થિક વ્રત ત્રસ જીવની હિંસાનું નહીં કરવું, ભાવરની કરવી પડે તો કરીશ, પણ વગર કારણ તો નહીં કરવું, આ બધા નિયમ રાખી એવા પાંચમા ગુણસ્થાન. છઠ્ઠા ગુણસ્થાનમાં મહાવ્રત, સીતાજી સમય દ્રષ્ટિ હતા, રામ સમય દ્રષ્ટિ જ્ઞાની, જ્ઞાનીઓના જીવનમાં જે પ્રતિકૂળતા અને જે અનુકૂળતા કે કઈ પણ આવે ત્યારે જાગૃતિ કેટલી વધે છે. સારથીને રામે ખાલી આટલું કીધું હતું કે જા સીતાને લઈને જા, ક્યાં કે ભગવાનના દર્શન કરાવવા માટે, ના કારણ તો એ બતાવ્યું હતું જીનેન્દ્ર ભગવાનના દર્શન કરવા લઈ જાય, અને જીનેન્દ્ર ભગવાનના દર્શન કરવા લઈ જાય છે અને પછી કીધું ત્યારથી છોડી મૂક્યા હતા સીતાજી એ વખતે પ્રેગ્નેન્ટ હતા ત્યારે છોડી દીધા જંગલમાં લઈ જઈને, ક્ષમા માંગી કે ક્ષમા કરજો, લોકાપવાદના ભયથી ભગવાન શ્રી રામે આપનો ત્યાગ કર્યો છે. કેવી હાલત થાય તો એ કહે ને કે આલો દર્શન કરવા લઈ જાઓ ને છેલ્લે ત્યાં જંગલમાં કોઈ નહીં, સુમસામ જંગલમાં જઈને એમ કે ભગવાન શ્રી રામે એ સમાજના ભયથી જોગીના કહેવાથી ભગવાન શ્રી રામે આપનો ત્યાગ કર્યો છે. પદમ પુરાણ નામનું શાસ્ત્ર છે, જૈન રામાયણ જેને કહેવાય, 700 પાના છે, એમાં એક વાક્ય ખાલી મને અહીંયા મારી ડાયરીમાં મેં નાનો હતો ત્યાં લખી રાખ્યા, 700 પાનાનું એક વાક્ય એ સીતાજી પછી કહે છે એ વાક્ય હતું. જયારે કહે છે કે સમાજના ભયથી લોકાપવાદના ભયથી ભગવાન શ્રી રામે આત્મનો ત્યાગ કર્યો છે, સીતાજી કહે છે ભગવાન શ્રી રામને મારો સંદેશો આપજો કે જેવી રીતે લોકાપવાદના ભયથી તમે સીતાનો ત્યાગ કર્યો, સમાજના ભયથી તમે સીતાનો ત્યાગ કર્યો, એ રીતે સમાજના ભયથી ધર્મનો ત્યાગ નહીં કરી શકો. અને એની અંદર પણ આગળ જોઈએ, સમાજના ભયથી તમે સીતાનો ત્યાગ કરો તો એ સીતાને કષ્ટ પહોંચે, પણ સમાજના ભયથી તમે ધર્મનો ત્યાગ કરશો તો એક પિતાને નહીં અનંત પિતાને કષ્ટ પહોંચશે. કારણ કે તમે ધર્મનો ત્યાગ કરી દેશો તો અનંતવાર જન્મ લેવા પડશે, અને અનંતવાર માના પેટમાંથી જન્મ લેશો તો પ્રસૂતિ ડિલિવરી વખતે માને કેટલી કષ્ટને પીડા પહોંચશે, અનંત જન્મમાં અનંત માને પીડા પહોંચશે. તેથી ધર્મનો ત્યાગ નહીં કરતા અનંત પિતાને દુઃખ પહોંચશે, કષ્ટ પહોંચશે. લોકો ઉપવાસના ભયથી તમે સ્ટોરી તો એવી પણ મેં વાંચી કે એમાં એટલે કે જયારે એ પક્ષી આકાશમાં આવતું એ આ સાંભળી ગયો અને એને ત્યારે આત્મજ્ઞાન થઈ ગયું. એટલે તમને ખબર નથી આત્મસિદ્ધિ જે 18,500 વર્ષ માટે આમાં ભાવ આવ્યો છે, લાખ જગ્યાએ પહોંચે, પણ કોના હાથમાં ત્યાં કેવી રીતે પહોંચે, કોનું હિત થઈ જાય તમે ક્યાં જાણો છો? કોણા જીવ જે રામ ખરેખર આમ કિનારો આવી ગયો છે એને આ રૂપ એવો જીવ આને પામો છે, કિનારો આવી ગયો એવા જીવ, એનો કિનારો આવી ગયો છે, પક્ષી નું ત્યાં ટાળી પડ્યો છે, એ ટાળી પડ્યો ને તો આવી છે, કોની સાથે વાત ચાલતી હોય, કોણ સાંભળી લે, કોનું હિત થઈ જાય. ત્યારે સીતા એમને કહે છે કે હે રામ તમે આવું કેમ કર્યું? પછી જયારે પાછા લક્ષ લવકુશ સાથે યુદ્ધ થાય પાછા બોલાવે છે ત્યારે કહે છે તમે આવું કેમ કર્યું? મને કોઈ આર્યના આશ્રમમાં કોઈ સતીના આશ્રમમાં મને મોકલાવી દીધી, જંગલમાં જ મોકલાવી એ ઉપાય થોડો હતો, એ જ એક થોડો ઉપાય હતો કે જંગલમાં તમે મને મોકલો, તમે મને આશ્રમમાં ક્યાંક મોકલી દીધી હોય તો મારી પ્રાર્થના કરે. આટલા કઠોર થયા. રામની પછી જે કહાની આવે છે એ અગ્નિ પરીક્ષા તમે સીતાની લીધી, કારણ કે સીતા તમારાથી દૂર રહી હતી. કે પવિત્ર હતી કે નથી, જયારે પતિથી પત્ની દૂર રહી ત્યારે પવિત્ર રહી કે નહીં એના માટે અગ્નિ પરીક્ષા લેવાની. પણ જયારે પત્નીથી એ પતિ દૂર રહ્યા હતા તો રામ પવિત્ર રહ્યા હતા કે નહીં, લાવ એ બી એકવાર અગ્નિ પરીક્ષા લઈએ. એવું કોઈને કેમ વિચારતા આવે? બેની પરીક્ષા લેવી જોઈએ. પછી એની સ્ટોરી તો તમે આ સાંભળો ને એના જે રામ પહેલી વાર વનમાં પતિ સાથે ગઈ, બીજી વાર એ ગઈ પેલા સાસુના કારણે જ ગઈ, પછી પતિના કારણે ગઈ. સાસુના કારણે વનવાસ ગયો, પતિના કારણે વનવાસ, ત્રીજી વાર પોતાના કારણે. પછી કે આ છું હવે માલ રાખી રહ્યો છું, હવે દીક્ષા લઈ લઉં છું. દીક્ષા લઈ લઉં અને ત્યારથી એ દીક્ષા જે લીધી, દીક્ષા જેના સંઘમાં લીધી હતી એ સંઘમાં એ માતાજીનું નામ હતું આર્યાનું નામ હતું, પૃથ્વીમતી આર્યા એનો સંઘ હતો. એ સંઘમાં સીતાજી જોડાઈ ગયા, સમાઈ ગયા. ત્યારથી દુનિયા એમ કે છે સીતાજી પૃથ્વીમાં સમાઈ ગયા, પૃથ્વીમાં નહીં પૃથ્વીમતી માતાના સંઘમાં સમાઈ ગયા. ત્યારથી સંન્યાસ નું જીવન જીવ્યું. લવ અને કુશ જેવા આવા બહાદુર આવા દીકરા રામને સોંપી નીકળી ગયા. એમ આવે છે કે જેને સૌથી વધારે કષ્ટ આપ્યું પીડા પહોંચાડી રામે આટલું આટલું દુઃખ આપ્યું. નારી કેવી હોય છે કે આટલું કષ્ટ આપનારાને પણ એને માફ કરે, એને તે પુત્રો આવા વીર પુત્રોને આપી નીકળી જાય. એ કોઈ મારા ઉદય હતા પણ આ પુત્રો તમારા સર સંતા છે. પણ અંદરથી જ આ વૈરાગ્ય પરિપક્વ છે ત્યાં હું ધરમ છે મારે એ કહેવું છે. આ પાકી ગયો તો વૈરાગ્ય, પાકેલો વૈરાગ્ય એ મુનિધર્મનું કારણ બને છે. અને અહીંયા બેઠા હું તમને એમ લાગે શું વૈરાગ્ય પાકતો હોય છે, સમય સમય પાકે છે વૈરાગ્ય, અંદરની પ્રોસેસ ચાલુ છે. જયારે સાધુ થશે ત્યારે આ બધું અંદર મળેલું છે અને કામ નથી થતું, અંદરમાં કામ થયે છે. કઠોળા અંદરમાં પડતા હોય છે ત્યારે અપૂર્વ અવસર એવો આવે છે. છઠ્ઠા સાતમા ગુણસ્થાન પર ભાવલિંગી સંતો ઝૂલે છે, એ દશા નિરાવી છે. અને એમાંથી હવે એવી દશાને પહોંચે કે આઠમા ગુણસ્થાનથી લઈને હવેના જે ગુણસ્થાન આઠમું નવમું દસમું અગિયારમું અને બારમું આ પાંચ ગુણસ્થાન, એ પાંચ ગુણસ્થાન શ્રેણીના ગુણસ્થાન કહેવાય. શ્રેણી એટલે એક પછી બીજું બીજા પછી છલાંગ ન મારે, કન્ટિન્યુઅસ આવી ગઈ છે. આવી રીતે ગુણસ્થાનમાં આવી રીતે જાય. પણ આ જે એકથી સાત ગુણસ્થાનનું સ્વરૂપ થયું એમાં બીજું અને ત્રીજું ગુણસ્થાન છે એ ઉપરથી નીચે પડવા માટે. કોઈ બી ઉપરથી નીચે ચોથે થી નીચે પડે પહેલામાં તો આપણે જે બધું છે ઓપ્શનિઝમની દ્રષ્ટિ, સાયોપ્શનિઝમની દ્રષ્ટિ, સાયોપ્શનિઝમની દ્રષ્ટિ માટે ત્રીજું ગુણસ્થાન, ઓપ્શનિઝમની દ્રષ્ટિ માટે બીજું ગુણસ્થાન, એમાં વાયા થઈ પછી નીચે પડે એટલું સારી એમ છે. ઝાડ ઉપરથી ફળ પડે તો નીચે પડે એવી રીતે અહીંથી બીજા ગુણસ્થાનથી જે પછી નીચે પડે. જે રીતે સરકસની અંદર કોઈ જોકર ઝૂલતા હોય અને વચ્ચે હોય નેટ હોય તો એ જોકર નેટ ઉપર પડે છે, નેટ ઉપરથી નીચે જ પડવાનું છે તો નેટ શું કામ રાખી ખોટી ડિસ્ટર્બ કરવા? એ ના, એ નેટ ઉપર પડશે તો મરતા બચશે. નેટ એને એટલે જયારે પછી એવી ઔષધિક સમયનો જે કાળ અંતર મુહૂર્તનો છે અને જગતને એક સમય ઉદ્ભવે છે છ આવી જેટલો કાળ બાકી હોય અને ત્યારે એ જીવને ત્યાં પછી એવી રીતે અનંતાનંદી દેખાય છે સુષ્માથી કોઈ એકનો એવો ઉદય ચાલુ થાય અને એ વખતે નિખ્યાતોનો ઉદય નહીં હોય ત્યારે વચ્ચે હોલ્ડ કરવા માટે બીજું ગુણસ્થાન છે. એ બધી ભાષા થોડી અઘરી છે, અભ્યાસ નથી, પણ ખાલી એટલું સમજવાનું કે બીજા ગુણસ્થાનમાં નેટની જેમ પડે છે પછી બીજાથી પહેલામાં આવી જાય છે, પાછું પુરસ્કાર ચાલુ થાય ઉપર એ પડતા હોવા છતાંય નથી પડતા. એમ કોઈ છોકરો સાયકલ લઈ જતો હોય પડે અને પાછો ઉપર થઈ જાય, કોઈ જોવે કોઈ મને પાડી નથી ગયું, જોઈ નથી ગયું, અને પછી કોઈ એને પૂછે તું થઈ ગયો તો કાલે, પછી ના હું પડ્યો જ નથી, ફટાફટ ઉભો થઈ ગયો, બે ચાર છ મહિનાનો ખાટલો નથી થયો, એટલે પડ્યો હોવા છતાંય નથી પડ્યો. એમ જ્ઞાની ઉપરથી નીચે પડે છે પણ પડતા નથી, કારણ કે પાછા ચડે છે, એટલે જ્ઞાનીનું પડવું પડવું છે એમ એના ભાવ છે. આઠમાંથી લઈને આ બારમાં ગુણસ્થાન આ શ્રેણીના ગુણસ્થાન શ્રેણીના ક્રમથી એવી રીતે શ્રેણી બે પ્રકારની છે, સૂક્ષ્મ શ્રેણી ને છપક શ્રેણી. પાણીનો ગ્લાસ હોય પાણીના ગ્લાસમાં રજકણ છે, એ પાણી બે પ્રકારથી ચોખ્ખું થાય, એક તો એક સ્વરક્ષણ છે, એ સ્વરક્ષણ નીચે તળીએ દબાઈ ગયા અને પાણી ચોખ્ખું છે, અને સ્વરક્ષણ જે છે એ પાણીમાંથી બહાર જ નીકળી ગયા એને પાણી ચોખ્ખું. એ રીતે કર્મો આત્મામાં પૂરેપૂરા દબાતા જાય એનું નામ ઉક્ષમ, અને કર્મો આત્મામાંથી બહાર નીકળતા જાય એનું નામ ક્ષય, અને કર્મો આત્મામાંથી આત્મમાં દબાતા જાય એનું નામ ઉક્ષમ. એટલે ઉક્ષમ શ્રેણી માંડી હોય એના ગુણસ્થાન એ આઠમે જાય, નવમે, દસમે અને અગિયારમે. જે કચરો પાણીમાં તળિયે દબ્યો એટલે દબાયો છે એ પાણી ચૂકવું દેખાય છે પણ પાછો ઉપર તો આવવાનો છે, કારણ કે કચરો છે તો અંદર જ છે. એટલે ઉક્ષમ શ્રેણી જે લગાવે છે માંડે છે એ આઠ, નવ, દસ ને અગિયારે જાય, પછી નિયમથી નીચે પડે અગિયાર, દસ, નવ, આઠ, સાત, ને કારણ કે કચરો અંદર હતો, મહિનતા દબાવીથી ઉક્ષમ થતો હતો. અને જેને કચરો બહાર નીકળતો જાય એને છપક શ્રેણી, એ આઠ, નવ, દસ અને દસ થી અગિયાર મહિના ના જાય, સીધા દસ થી બાર, આઠ, નવ, દસ ને બાર એક છપક શ્રેણી કહેવાય. અને આનો કાળ ખાલી અંતર્મુહૂર્તનો કાળ છે, વિધિન 14 મિનિટ ટોટલ પીરિયડ ની અંદર આ આઠમા ગુણસ્થાન થી બારમા ગુણસ્થાન નો કાળ ટોટલ એવો છે. અને કેવળ જ્ઞાન સુધી, કેવળ જ્ઞાન અંતર મુહૂર્તમાં પામી ગયું. બાર ગુણસ્થાનના એક થી લઈને બાર ગુણસ્થાનને છદ્મસ્થ દશા કહેવાય. ત્યારે આપણે કહીએ ને આ છદ્મસ્થ જીવો છે, છદ્મસ્થ એટલે કેવળ જ્ઞાન જેને નથી થયું એ છદ્મસ્થ. બારમા ગુણસ્થાનમાં ત્યાં પૂર્ણ વિતરાગતા પ્રગટ થઈ એટલે પૂર્ણ સુખ પ્રગટ થયું. વિતરાગતા કીધી, ભગવાનને વિતરાગી કયા, વિત દ્વેષી નહીં કયા, વિત મોહી ન કયા, ભગવાને ત્રણેય છોડ્યું, રાગ પણ છોડ્યો, દ્વેષ પણ છોડ્યો અને મોહ પણ છોડ્યો, પણ વિતરાગી કયા, કારણ કે વિતરાગતામાં બધું આવી ગયું. એક વ્યક્તિને કીધું કે આ વ્યક્તિ પાસે એમ કે કરોડ રૂપિયા છે, હવે કહેવાની જરૂર નથી કે 1000 લાખ છે, એ કરોડમાં બધું આવી ગયું. એમ ભગવાન કેવા કે રાગ છોડ્યો, રાગ છોડ્યો એનો મતલબ મોહ તો પેલા છૂટ્યો જ હોય, દ્વેષ તો છૂટ્યો જ હોય, પછી રાગ છૂટે એટલે ભગવાનને આપણે વિતરાગી કહીએ. કારણ કે રાગ સૌથી છેલ્લે છૂટે આ ત્રણમાં, મોહ, દ્વેષ અને રાગ, રાગ છેલ્લે છૂટે. રાગ એટલો ખતરનાક છે, એટલા માટે જેના ઉપર રાગનો ભાવ થયો એ રાગનો ભાવ એ દ્વેષની તૈયારી છે. ઘડિયાળનું જે પેન્ડલમ છે એ રાઈટ સાઈડમાં ગયું, એક તૈયારી કરે છે, રાઈટ સાઈડમાં જાય છે ત્યારે એક તૈયારી કરે છે લેફ્ટમાં જવા, એક કલેક્ટ કરે છે શક્તિને લેફ્ટ સાઈડમાં જવાની. જ્યારે કોઈનામાં તમે રાગ કરો છો ત્યારે તમે તૈયારી કરી રહ્યા છો દ્વેષ કરવાની, અને એટલા માટે ભગવાનની વિતરાગી ગયા છે. રાગ સુખરૂપ હોતા તો જીવ દેવ કેવો વિતરાગ, આશ્વકાળ છે આપણી આવતું, 400 ગાથા એક રાતમાં બની ગઈ છે, હજી એક ગાથા બાકી છે, એ આવતી નથી. કાલે તો પૂછ્યું તો બની ગઈ કે નહીં, હજી નથી બની. 400 ગાથા, 6 ગાળા આવશે, 6 ગાળા એમાં આ ગાથા લખી છે. જઈને તરય માનસે કી દ્વેષ હી દુઃખ રૂપ હૈ, જૈન જન યહ માનસે કી રાગ ભી દુઃખ રૂપ હૈ. રાગ સુખ રૂપ હોતા તો જિન દેવ ક્યો વિતરાગ હો, મોહ દ્વેષ કે બાદ મે ક્યો રાગ કા ભી ત્યાગ હો. રાગ મે કેમ છોડ્યો? કારણ કે રાગ સુખરૂપ છે. રાગનો ભાવ એવો દુઃખરૂપ છે એ વખતે ખબર નથી પડતી, એટલે તો કીધું તમે જે વ્યક્તિને એટલો રાગ કરો, એટલો પ્રેમ કરો છો, એ તો ખરેખર ભગવાન છે. મારામાં તું મારા માટે ખરેખર ભગવાન, મારા માટે ખરેખર ભગવાન. થોડા દિવસો તમે કહેતા હોય તું મારા માટે શેતા છે. આ રાગ દ્વેષમાં પલટાઈ ગયો. તારા વગર હું રહી નહીં શકું, તારા વગર હું રહી નહીં શકું, તારી પાસે હું નહીં રહી શકું. આ ક્યાંથી આવ્યો ભાવ? એ તૈયારી હતી, રાત ની તૈયારી. રાત થયો, એટલો રાત થયો, પછી રાત પૂરો ન થયો, પછી દ્વેષ થઈ ગયો. જાઓ નજર ની સામે, મારું આપણું કીધું કરો, મારી પાસે રહો, મારી સાથે રહો, નથી તો જાઓ. આ દ્વેષ થઈ જાય, રાગ નો કૃતિ ન થાય તો દ્વેષ થઈ જાય. રાગ દુઃખરો, રાગ ને દુઃખરો કીધો. એટલી પણ આ જગતમાં હિંસા થઈ, જોર ને ચોરી ને ખુશી ને પરિગ્રહ, પાંચે પાપ એ રાગ થી ક્યાં છે, દ્વેષ થી નહીં. પાંચે પાપ રાગ થી થાય છે, દ્વેષ થી નથી થતા. એટલા માટે રાગ ને ખતરનાક કીધો. આ બહુ ક્રિશ્ચિયાનિટી જીવન, બાકી બધા તમે જો, ડુ નોટ હેટ એની બડી બટ લવ એવરી બડી, લવ એવરી બડી, લવ લવ લવ. અહીંયા કીધું ડુ નોટ લવ એન્ડ હેટ એની બડી, જસ્ટ બી ન્યુટ્રલ. જસ્ટ બી ન્યુટ્રલ. હિંસા, જોર, ચોરી, કુશીલ ને પરિગ્રહ, આ બધા જે થયા, બધા પાપ જે થાય છે એ દ્વેષ થી નથી થતા, રાગ થી થાય છે. હિંસા જેટલી થાય ને, જેટલી હિંસા એ રાગ થી થાય છે, દ્વેષ થી નહીં. મેં એવું સાંભળ્યું છે કે બિલાડી ને ઉંદર ને જન્મજાત દુશ્મન આવે છે. બિલાડી ઉંદર ને જોવે તો ઉંદર મર્યો. કેમ હિંસા કેમ કરી ઉંદર ની? દ્વેષથી નહીં, રાગના કારણે. એ રાગથી આ ઉંદરડાની હિંસા થઈ. બિલાડીને ખાવાનો રાગ છે, એ રાગના કારણે ઉંદરને માર્યો છે. હિંસા દ્વેષથી નથી થઈ, રાગના કારણે થઈ. રસગુલ્લો દ્વેષથી ખાવ તો રાગથી ખાવ છો. એટલે ભોજન છે એમ સમજીને ખાય છે કે અમારું ભોજન છે, તો હિંસાનું કારણ તો રાગ બન્યો, દ્વેષ નહીં. કેટલા પણ હિંસા, જેટલી હિંસા આ પૃથ્વી ઉપર થઈ એ બધી રાગથી થઈ છે, દ્વેષથી નહીં. રામાયણના યુદ્ધ થયા અને મહાભારતના યુદ્ધ થયા એ દ્વેષથી નથી થયા, રાગથી થયા. જળ જમીનને જોરું છે કગિયાના સ્વરૂપ. જોવું એટલે સ્ત્રી, જમીન એટલે જમીન, જળ એટલે રૂપિયા પૈસા. રામાયણનું યુદ્ધ કોના કારણે છે? જોરુના કારણે, સ્ત્રીના કારણે. રાવણ ને સીતામાં પ્રેમ હતો, રાગ હતો, અને રામ ને સીતામાં રાગ હતો. આ રાગ છે આ રામાયણનું યુદ્ધ થયું. અને પાંડવોને જમીનનો રાગ હતો, અને કૌરવોને જમીનનો રાગ હતો. મહાભારતનું યુદ્ધ થયું. આ ઇતિહાસમાં બે મોટા યુદ્ધ રામાયણ ને મહાભારત જોરું ને જમીનના કારણે થયા. જર એટલે ધન, રૂપિયા, ડોલર. એના માટે કઈ થોડા આપણે પુસ્તકો ખોલવાની જરૂર છે, રોજ રોજ જોઈએ છે. બાળક રીતે ક્યારે આવી ક્યારે આવી નહીં આપતો, આમ કરીને આમ કરીને કેટલું આ બધું જળ જમીન ને જોયું. આ રાગ ના કારણે આ બધા આ હિંસા રાગ ના કારણે થાય, દ્વેષ ના કારણે નહીં. ભારત ને પાકિસ્તાન વચ્ચે આટલું યુદ્ધ ને આટલા ઝઘડા ને આ બધું દ્વેષ થી થોડું થાય, રાગ છે બેય ને. કાશ્મીર નો રાગ છે ભારત ને, કાશ્મીર નો રાગ છે પાકિસ્તાન ને. એટલે આ રાગ મૂળ છે, રાગ થી પછી એ રાગ પૂરો નથી થતો એટલે દ્વેષ થાય, પણ મૂળ એનું રાગ છે. એટલા માટે ભગવાન વિતરાગ છે. હિંસા જેટલી પણ થાય છે રાગ થી થાય છે. જૂઠ જેટલા દુનિયામાં બોલાય એ રાગ થી બોલાય છે. જૂઠ એ રાગ થી બોલાય છે. પેટ નથી કેતો, પેટ ગ્રાહક ને એમ કે રાખે ને આ માલ થોડો મોંઘો છે, બાપ કસમ મા કસમ આ કસમ કોની કોની કસમ ખાશે, બિલ બિલ જોઈ લે આમ જોઈ લે બિલ કાઢી બતાવશે. કેટલું ખોટું બોલે એ દ્વેષ છે ગ્રાહક, ગ્રાહક ઉપર દ્વેષ નથી, કમાણી કરવાનો રાગ છે. તો ઝૂઠ બોલવાનું કારણ તો રાગ થઈ, દ્વેષ ક્યાં થયું? મતલબ નથી કોણ આવ્યું ઝૂઠ બોલીને રાગના વિષયને પોષવા. ચોર ચોરી કરે છે, ચોરી કરે છે શું કેમ? દ્વેષથી, દ્વેષથી તેમની તિજોરીને તોડી, એ દ્વેષથી તોડી તોડી છે, રાગથી તોડી છે ચોરી. પૈસાનો રાગ એ દેશ ઉપર દ્વેષ નથી, દેશ ઉપર દ્વેષ તો દેશની કોપડી પડે, પણ તિજોરી તોડી એ કારણ કે રાગ ચોરી એનું કારણ પણ રાગ છે. જેટલી માતા બહેનોની ઇજ્જત લૂંટાય છે દ્વેષથી કોણ લૂંટે? ભોગવવાના રાગથી લૂંટે. અને ઘરમાં જેટલો પરિગ્રહ ભેગો કર્યો છે એ દ્વેષ રાખ્યો એટલે જ કે રાગ છે. એટલે કે દ્વેષ હોય તો તરત ઘરમાં ધંધુ કચરા પેટી બહાર ફેંકી દઈએ, નથી રાખવાને ઘરમાં. તો જેટલી વસ્તુ ઘરમાં રાખી એ બધીને રાગથી પરિગ્રહ ભેગો કર્યો. રાગ પાંચે પાપોનું મૂળ છે. એટલા માટે આ વિતરાગી ભગવાને કહેલા કર્મની આ વિશેષતા છે કે રાગ એ આગ છે, ગાળો નામ છે. બારમા ગુણસ્થાનમાં પૂર્ણ વિતરાગતા પ્રગટ થઈ, વિતરાગતા પ્રગટ પૂર્ણ રૂપે થઈ કે પૂર્ણ સુખ પ્રગટ થઈ. આ બધા સદમત જીવના ગુણસ્થાન થયા, હજી કેવળ જ્ઞાન નથી થયું. હવે એવી દશા પ્રગટ થઈ કે અંતર મુહૂર્તનો કાળ પૂરો થાય, અંતર મુહૂર્તના કાળમાં જ કે બાર ને થી તેરમાં ગુણસ્થાને આવી ગયા. આ ત્રણેય માંડીથી અંતર મુહૂર્તમાં ટોટલ કહીએ છે તેરમાં ગુણસ્થાને આવી એ અરિયન દશા છે. અરિયંત અને સિદ્ધ વચ્ચે આટલું અંતર છે. અરિયંત એટલે કેવળ જ્ઞાન થઈ ગયું પણ શરીર નથી છૂટ્યું, સિદ્ધ એટલે હવે શરીર પણ છે. અરિયંત ભગવાનની દશા, અરિયંત ભગવાનનો મહિમા ભાવ બહુ વિશેષ છે. સિદ્ધ ભગવાન કરતા આપણે અરિયંત ભગવાનને પહેલા નમસ્કાર કર્યા, કારણ કે સિદ્ધ ભગવાન જે છે એમની ઓળખાણ કરાવનાર અરિયંત ભગવાન છે. બે પિતા કેવા, એક પિતા એ કે જેને આપણને જન્મ આપ્યો આ ભાવમાં, અને બીજા પિતા કે જે અસલી પિતા છે કે જે મોક્ષે ગયા અને હું નિકોટમાંથી બહાર નીકળ્યો. એક જીવ મોક્ષ જાય એક નિકોટમાંથી બહાર નીકળે, તો હું જયારે નિકોટમાંથી બહાર નીકળ્યો ત્યારે કોઈક તો મોક્ષે ગયું ને, તો મને જે બહાર કાઢનાર હતા એ પિતા એ આત્મા એમ એક જીવ મોક્ષે ગયો. સગાળામાં આપણે લખ્યું છે જબ લોક શિખર ગમન કિયા રોક કર ગમના ગમન. એક આત્માને મોક્ષે ગયું, ગમના ગમન એનું ફેરા ફેરી બધા ચાલુ લગ્ન થઈ ગયા. જપ લોક શિખર ગમન કિયા રોગ કર ગમનાગમન તબ નિગોદ ને આગમન કિયા રોગ ને ગમનાગમન એનું પરિભ્રમણ રોકવા માટે છે એ પાપ નીકળ્યો. હું જયારે પાપ નીકળ્યો ત્યારે એક પિતા અને એટલે સિદ્ધ ભગવાનને પિતાની રૂપમાં આપવામાં આવ્યું છું અને અરિયન ભગવાનને માતાની. કેમ કે સિદ્ધ ભગવાનની તો આપણને ખબર જ નથી ક્યાં છે. અરિયન ભગવાને સમુદ્રમાં બતાવ્યું ને સિદ્ધ ભગવાન તરીકે તો પિતાની ઓળખાણ કરાવે એને માતા કહેવાય. એટલે અરિયન ભગવાન માતા છે અને સિદ્ધ ભગવાન પિતા છે અને માતાનું સ્થાન ઊંચું છે એટલે અરિયન ભગવાનને પહેલા સિદ્ધ ભગવાનને પ્રતિ નમસ્કાર કરે. નમો અરિયંતા નમો સિદ્ધાંત. ભલે સિદ્ધ ભગવાનનું સ્થાન ઊંચું હોય પર્યાયમાં પણ કોઈ આ રીતે ઓળખાણ કરાવનાર છે હરિયન ભગવાન સિદ્ધ ભગવાન. હરિયન પ્રશ્ન જયારે પ્રગટ થઈ કેવળ જ્ઞાન થયું લોકા લોક જ્ઞાનમાં જણાય આ ચૈતન્યનો ચમત્કાર છે. મહેન્દ્ર હેડલ લખીશ ને 78 કલાક મુંબઈમાં નોન સ્ટોપ જે પ્રવચન ચાલ્યું હતું ડે એન્ડ નાઇટ 78 અવર્સ એમાં આ સબ્જેક્ટ હતો ચૈતન્ય ચમત્કાર પ્રવચન હતું. આ ચૈતન્ય નો ચમત્કાર કોઈ આ કોઈ જાદુ નથી કે લાવ તમે એક નામ બે કરી દે નામ કરી દે નામ કરી દે એ ચમત્કાર નથી. આ તો જાણનાર ચૈતન્ય જ્યોતિ એવી એવા લીન થયો એવો કે અત્યારે થોડીક વાર પેલા થોડું ઘણું જાણતો હતો અહીંયા જે કઈ થોડી વાર થોડી ઘણી ખબર પડતી હતી આટલું જે કઈ નજર નિશાન આમ સારા તો વિચારતું હતું થોડા હજાર કરે કે વસ્તુ પડી એ થોડી જણાતી હતી બૈરા છોકરા નામ થોડા જણા આટલું ઘણું થોડું ઘણું જણાતું હતું. પણ એવો એક વિસ્ફોટ થયો કે લોકા લોક જ્ઞાનમાં જણાવ્યું આ કેવો છે એટલે એને ચૈતન્યનો ચમત્કાર છે. થોડીક વાર પેલા આવું બધું જણાતું હતું એક સમયની અંદર લોકા લોક જ્ઞાનમાં જણાય પહેલે એવો છે ચૈતન્યનો ચમત્કાર છે. એ ચમત્કારી તત્વ એ હું છું ચૈતન્યનો ચમત્કાર છે. લોકા લોકને એક સમયમાં જાણે વગર વિકલ્પે એ જ્ઞાનમાં જણાય. અહીંયા એક લોખંડ અહીંયા એક કાચનો ગોળો રાખ્યો એ કાચના ગોળાની અંદર એ ઉપર ગોળો લાગ્યો છે અને ત્યાં એ નીચે જે કઈ પણ વસ્તુ છે એમાં પ્રતિબિંબ પડી જાય છે. જે કઈ પણ આખા વર્લ્ડમાં છે બધાનું પ્રતિબિંબ એમાં પડે છે. એ ગોળો જે છે એની અંદર બધું રિફ્લેક્ટ થાય છે. એમ આત્માના જ્ઞાનમાં આખું જગત રિફ્લેક્ટ થાય અને તોય તે કોઈ ભાવ નહીં છે. એટલે આ છે ને આ વાત સમજવા જોઈએ. કોઈ ઘોંઘાટ કરતું હોય કોઈ ડિસ્ટર્બ કરતું હોય અને તમે એમ છે ડિસ્ટર્બ નહીં કરો મારે સાધના કરવી મારે સાધના કરવી. અરે કેવળ જ્ઞાનમાં આખા લોકા લોકનો ત્રણેય કાળનો ઘોંઘાટ સંભળાશે જણાશે તમારે જણાશે ત્યારે શું થશે પછી એ ઘોંઘાટમાં. એટલે પહેલેથી તૈયારી અહીંયા જે નાનો નાનો ઘોંઘાટ થતો હોય એ કેવળ જ્ઞાનની તૈયારી છે. પ્રેક્ટિસ તો કરી લઈએ કે આવા ઘોંઘાટની વચ્ચે પણ અંદરની સ્થિરતા કેવી છે. અકબરના જીવનમાં હતો અકબરે પોતાના જીવનની ડાયરીમાં લખ્યું છે એ પોતે નમાજ પડતા હતા નમાજ પડતા હતા અને એ સ્ત્રી તેની નીકળી અને નમાજની જે ચાદર હતી ચાદર ઉપરથી ચાલી ગઈ અને અકબરનું ત્યાં બી ચાદર હતો. અકબર તો ફટાફટ નમાજ પૂરી કરીને ગોળા પર બેઠા આ તો ફાટી દીધી હતી દોડતી દોડતી અકબરને ત્યાં ના પડે કોઈક વાત હતો. ગોળા પર બેઠા દોડાવ્યો એની પાછળ એની પાસે દોડાવ્યો તો થોડીક વારમાં એ પાછી આવતી હતી સામે અને આવતી હતી એ જ નહીં કોઈ પુરુષની સાથે. અકબર એને પૂછ્યું કે સમજ પડે છે કોઈ નમાજ પડતું હોય તો એનો આદર થવો જોઈએ અને એમાંય પાસે એક સમ્રાટ અને એમાંય પાછા અકબર નમાજ પડતા હતા. આવી રીતે અનાદર કર્યું એને કીધું ક્ષમા કરજો, હું એવી ઢીલી થઈ ગઈ હતી, મારો પ્રેમી આવવાનો હતો સ્ટેશન ઉપર લેવા ગયો, મારા પ્રેમીમાં હું એવી તલ્લીન થઈ ગઈ હતી કે મને ચાદર નથી, હું તો એક સંસારી તે પ્રેમીમાં એવી તલ્લીન થઈ કે મને ચાદર નો દેખાડી. તમે તમારા અલ્લામાં એવા લીન કેમ નો થઈ ગયા કે તમને ચાદર નો દેખાય, તમને કેમ ચાદર દેખાડી? હું છે સંસારીમાં આટલી તલ્લીન થઈ જાઉં છું, તમારે તો વધારે તલ્લીન થઈ જવું જોઈએ કે કોણ ચાલી ગયું ખબર નથી રહેતી. એવી દશા અલિપ્તતા કેટલા દિવસો વિશે કલાકો વિશે અજવાળું ને અંધારું બહાર થાય, આ રાત પડી ના દિવસ બધું બહાર કેવળ કે અંદર માં તો એ દિવસ એને કઈ બહાર જોયું નથી, એને અજવાળું નથી, અંધારું નથી, એને એટલું ચૈતન્ય પણ છે. કેવળ જ્ઞાન થાય એ તેરમું ગુણસ્થાન તેરમાં ગુણસ્થાનનો અવકાર છે. બે ગુણસ્થાન ઉપદેશના ગુણસ્થાન કહેવાય છે, તેરમું અને છઠ્ઠું. શેષંકર ભગવાન એટલે કેવળી ભગવાન જયારે ઉપદેશ આપે તો એ તેરમા ગુણસ્થાનમાં ઉપદેશ આપે, અને મુનિ જયારે ઉપદેશ આપે છે એ છઠ્ઠા ગુણસ્થાનમાં ઉપદેશ આપે. તેરમું અને છઠ્ઠું ગુણસ્થાન એનું આ મહત્વ છે. અને એની આગળ કેવળી ભગવાન, આમ તો કેવળી પણ ઘણા પ્રકારના હોય છે, તીર્થંકર કેવળી પણ છે, તીર્થંકર કેવળી, બે કલ્યાણ વાળા કેવળી, એ તીર્થંકર, પછી ત્રણ કલ્યાણકવાળા, પાંચ કલ્યાણકવાળા, એવા બધા ખેડો હોય છે. અંતકૃત કેવળી હોય છે, ઉપસર્ગ કેવળી હોય છે, મોગ કેવળી હોય છે, કેવળીના પછી ઘણા પ્રકાર છે. અંતકૃત કેવળી ને પોતે મુનિ આત્માનું ધ્યાન કરતા હોય ત્યાં માની પૂરું ખરું કોઈ વેરી દેવ એને ખબર પડી કે આ જો મારો શત્રુ અહીંયા બેઠો છે, એના જ્ઞાનમાં જણાય, એમ એના જ્ઞાન માટે નહીં, એને ત્યાંથી ઉપાડી દે, દરિયામાં નાખે કાં તો પહાડની ઉપર ફેંકે, ઉપર ઉપર પહાડમાં કે પહાડ ઉપર કે દરિયા, એ પહાડમાં પડે એની પહેલા જ અધવચ્ચે જ કેવળ જ્ઞાન પામી જાય, એ અંતર્વૃત્તિ હતી. મુખ કેવળી જેને સ્પીચ નથી આવે તે શંકર કેવળ, તે શંકર થાય છે, તે શંકર પ્રકૃતિનો ઉદય છે, આ તે શંકર કેવળ. ઉપસર્ગ કેવળી, ઉપસર્ગ જે સમયે થયો તો ત્યારે કેવળ જ્ઞાન કારણ, આ ઉપસર્ગની સ્થિતિ. ત્રેવીસ તે શંકરોની મૂર્તિ ઉપર ખેડ નથી, પણ ત્રેવીસ માં તે શંકરની મૂર્તિ ઉપર ખેડ મળે છે. ઉપસર્ગના સમયે એ કેવળ જ્ઞાન થયું, કેવળી. આ તેરમા ગુણસ્થાને સહયોગી કેવળી ગુણસ્થાન કહેવાય છે, હજી મન વચન કાયના યોગ છે. ચૌદમું ગુણસ્થાન છે અયોગી કેવળી, યોગ નથી, એ યોગનો મતલબ એમ નથી કે શરીર નથી, શરીર નથી તો પ્રસિદ્ધ થઈ ગયા, એ શરીર તો છે. યોગની વ્યાખ્યા જે છે કે મન વચન કાયાના નિમિત્તથી જે આત્માના પ્રદેશોમાં જે કંપન થાય છે એ કંપન ત્યાગતી શું કહી વાઇબ્રેશન એ અયોગી. યોગનો અર્થ કંપન, અયોગનો અર્થ કંપન નથી. યોગી ને અયોગી એનો કાળ છે ને પાંચ રસ્તો સ્વર બોલતા જેટલો સમય લાગ્યો એટલો ટાઈમ જ 14માં ગુણસ્થાનનો છે. ટોટલ 13 ને 14 ઉમેરાયા આટલો અ ઈ રુ એ લે આટલું બોલ્યા આટલો ટાઈમ 14માં રોકવાનો છે એટલે કીધું નહીં 13 જ ગુણસ્થાન રાખે હતો એ દશા પણ હતી. બહુ ઊંડા પછી બીજા બધા પ્રશ્નો છે કે 14માં ગુણસ્થાનમાં પણ કર્મની પ્રક્રિયા જેટલો આટલો ટાઈમ કીધો ને 14માં ગુણસ્થાનમાં એ 148 પ્રકૃતિ કર્મની છે 148 એમાં 85 પ્રકૃતિ 14માં ગુણસ્થાનમાં હોય છે. 85 પ્રકૃતિ મોર દેન હાફ એટલે ક્વોન્ટિટી ઉપર જોર નહીં આપો. આ મિથ્યાત્વ એ રાજા છે એ કહ્યું કે બધા ગયા એટલે 14 ગુણસ્થાનમાં એ જયારે 200 જેટલો સમય લાગે 14 ગુણસ્થાનનો કાળ પૂરો થયો અને 7 રાજુ પાર કરી આત્મા લોકના આશ્રમ ભાગે વિરાજમાન આ દેહને છોડી ત્યાં પણ આત્માનો આકાર રહે છે. આત્માનું શરીર નથી પણ આકાર છે. આત્મા આકાર વગરનો નથી, આકાર છે. જેવા શરીરમાં જાય એવા આકાર નથી. પાણી ગ્લાસમાં છે તો ગ્લાસના આકારનું, થાળીમાં ગયું તો થાળીના આકારનું, જે વાસણમાં ગયું એવા આકારનું, આત્મા જે શરીરમાં છે એવા આકારનું છે. અને મોક્ષમાં પણ આકાર છે કે ત્યાં શરીર તો નથી પણ આકાર રહ્યો. છેલ્લું શરીર હતું એનાથી કિંચિત નિગમ છેલ્લા શરીર વાળો આકાર એ પાડીને તપેલીમાં નાખી તપેલી જેવો આકાર, ગ્લાસમાં ગ્લાસ જેવો, થાળીમાં થાળી જેવો. વાટકામાં નાખે તો વાટકા જેવો, એટલે બધા વાત કરે એના જેવો આકાર થાય છે. તપેલીમાં નાખે તો તપેલી જેવો છેલ્લે આકાર પાણીનો થયો હતો. જેમ ફ્રીજની અંદર તપેલીમાં પાણી નહીં, ફ્રીજમાં મૂકો તો બરફ થઈ ગયો. બરફ થઈ ગયા પછી બરફને અલગ કરી નાખ્યો તમે તો હવે વાસણ તો ન રહ્યું પણ આકાર હજી વાસણ જેવો રહ્યો બરફનો. એમ સિદ્ધ ભગવાનનો આકાર અંતિમ શરીરથી કિંચિત ન્યૂન હોય છે પણ એવો જ આકાર એવું અંતિમ શરીર હતું. કિંચિત ન્યૂન નીકળી જાય કે તમને પાણીનો આકાર એ બરફનો થોડો સફેદીથી ઓછો હોય તો નીકળે ને. આયા નથી ઓછો હોય તો નીકળે પણ આયા અંદર વચ્ચે જે ખાલી ખાલી પાક છે એ કર્મ થઈ જાય છે. એવો આકાર ત્યાં સિદ્ધ સીધા ઉપર એકમાં અનંત જીવોનો વાસ છે. આવો આત્માનો મારો સ્વભાવ છે. એટલે છ કાળામાં આપણે લખ્યું આનંદ કામે કંદ હું સકર કંદ તો કુછ નહીં મેં કંદ હું લોકાત કા જમીન કા મેં કંદ નહીં હું જમીન કંદ નથી. નિગ્રોધ માર ગયો પણ હું એ નથી મારું સ્વરૂપ. લોકના અગ્ર ભાગે સિદ્ધ શિલા પર જઈને અમેરિકાથી કોઈ ભારત પાછું જાય ને આમ તો શું કે ખબર ફોરેન રિટર્ન, ફોરેન રિટર્ન. અરે સિદ્ધ શિલા રિટર્ન થયો, સિદ્ધ શિલા રિટર્ન થઈ ગયો. ત્યાં જઈને પાછો આવ્યો આમના પણ નિગોધ્યો બનીને ભગવાન બની નથી ગયો. ક્યારે નિપોધ્યો બની ગયો આવું છે સ્વરૂપ એટલે 14 ગુણસ્થાનનું આ સામાન્ય સ્વરૂપ આપણે સમજ્યા. 14માં ગુણસ્થાન એ લોકના આગ્રભાગે વિરાજમાન થાય ને એકમાં અનંત આત્માનો વાસ છે. એકમાં અનંત આત્માનો વાસ છે એટલે કે અહીંથી કોઈ જીવને આ આપણે આમ જોઈએ ને કે અહીંયા આ એક આમ રાઉન્ડ આ એક આકાર થયો, એક ચક્કરું બનાવ્યું, પછી બાજુમાં બીજું ચક્કર, પછી ત્રીજું ચક્કર, ચોથું ચક્કર, પાંચમું ચક્કર, આ બધા ચક્કર બનાવ્યા. આમ જોઈએ તો બધા થઈ ગયા અને આમ જોઈએ તો બધા ઇન્ડિવિજ્યુઅલ છે, સેપરેટ પોતપોતાના. એવી રીતે એક આત્મા બીજો આત્મા ત્રીજો આત્મા મોક્ષમાં એકની અંદર બીજો પણ એક છે ત્યાં ફિટ થતો જાય કે મોક્ષે જાય ત્યારે, પણ એકબીજામાં મર્જ નથી થતા, પોતાની સેપરેટ એન્ટિટી તો એવી જ રહી છે. સત્તા એનું એક્ઝિસ્ટન્સ એવું સેપરેટ રહે છે, પણ એકમાં તે એકમાં અનંત જીવોનો વાસ હોય. જેમ કે આપણા બોડીમાં અત્યારે એક આત્મા રહે છે, બીજા જીવ રહે છે ને, નિગુણના જીવો, બેક્ટેરિયા, બધા જીવો બીજા પણ છે, તો એકમાં કે બીજા અનંત જીવો રહે છે. એક આત્માની અંદર અનંત જીવો રહી શકે છે એકમાં. દોને સિદ્ધો કી સિરો છે ઓર સંસારી કી પેરો છે સમાનતા હોતી હૈ. એટલે કે સિદ્ધ ભગવાનનો જે આત્મા છે એ ઉપરના ભાગથી સરખો હોય અને નીચે પગવાળો જે ભાગ છે આત્મા એ ઊંચો નીચો હોય. અહીંયા 5 જણા છે સમજવા માટે. એવી રીતે એકની હાઈટ એવી રીતે છે 5 ફીટની, બીજાની 6 ફીટની, ત્રીજાની 7 ફીટની, 8 ફીટ, 9 ફીટ, આવી રીતે 5 જણા ઉભા છે. તો જમીનથી બધા પગે થી સરખા છે, માથે ઉપર એ મોક્ષે જાય ત્યારે 5 તો માથા વાળો ભાગ આત્મા એ સરખો હોય ઉપરથી લોકના આગ્ર ભાગ ને ટોપ અને નીચેથી ઉપર નીચે થાય. હા, એમાં એ સીધી વાત છે કે હવે 5 ફીટ નો દોરો બાંધેલો એક ગેસ નો ફૂગો અહીંયા, પછી 6 ફીટ નો દોરો બાંધેલો છે, 7 ફીટ નો દોરો બાંધ્યો, 8 ફીટ નો દોરો, તો આમ જો તો ફૂગા ઉપર નીચે છે અને અહીંથી નીચેથી કાપી નાખ્યા તો ઉપરથી ફૂગા એક જ ના થઈ ગયા, દોરી નીચે બધાને ઉપર નીચે રહી, નીચેથી ફરક પડી
ગયો.
એટલે સંસારીઓ થી પેરો છે, સિદ્ધો થી શીરો છે, સમાનતા હોતી. જયારે એક જીવ ત્યાં પાછળ મોક્ષે જાય ત્યારે એક નિગોળ થતી બહાર નીકળે. એવી રીતે આખું પરિભ્રમણ ચાલે છે. જે નિગોળમાંથી બહાર નીકળે છે તે મહાપુણ્યના ઉદયથી નીકળે અને એમાંય તેની મોહાર ભલી હોય, જરૂરી નથી કે જન્મ મરણ કરવા પડે. ભરત ચક્રવર્તીના 32,000 પુત્ર 32,000 એ નિકોટ માંથી નીકળ્યા, મનુષ્ય થયા, નિગોલ માંથી નીકળ્યા, ભરત ચક્રવર્તીના પુત્ર થયા, વચ્ચે એક બહુ આવ્યો હતો ગોપરમાં કીડા તરીકે જન્મ્યા. એ ભરત ચક્રના પુત્ર એ ત્યાંથી નિગોલ માંથી નીકળ્યા, અનાદિથી નિગોલમાં નિકોલમાં હતા, એ ગોપરના કીડા તરીકે જન્મ્યા. ભરત ચક્રવર્તીનો હાથી એના ઉપર કોઈ પગ હાથી ત્યાંથી મરીને ત્યાં ભરત ચક્રવર્તીના પુત્ર તરીકે જન્મ્યા અને જન્મ્યા 8 વર્ષ સુધી તો બોલ્યા જ નહીં, મૌન. અને બોલ્યા ત્યારે એટલું બોલ્યા તિનેશ્વરી દીક્ષા, દીક્ષા લઈને કેવળ જ્ઞાન પામી મોક્ષી છે. અનાદિથી નિગોટમાં નિગોટમાં હતા, તેરીય ગતિમાં મનુષ્ય ગતિના જીવ થયા. દેવ તો બન્યા જ નથી, નારકી તો બન્યા જ નહીં, દેવનો તો ભવ આવ્યો જ નહીં વચ્ચે નારકીનો. દેવ ગતિ ને નરક ગતિ હોય એવું તો કેવળ જ્ઞાનમાં થાય ને, સીધું આવી હોનહાર હોય એવી એવા જીવને આવો પણ છે કે કોઈ નિગોટમાંથી નીકળીને સીધો આવી રીતે મનુષ્ય થઈ મુનિ થઈને મોક્ષે જાય. ને કોઈની એવી હોનહાર હોય કે 11મા ગુણસ્થાને સ્પર્શીને નીચે પડે કે નિગોળ સુધી પહોંચી જાય, નિગોળ સુધી પહોંચી જાય, મેં એટલા માટે કીધું છે, જુઓ આ પરિણામોની વિચિત્રતા, કોના પરિણામ ક્યાંથી આથી આમ થઈ જાય, આથી આમ થાય. એટલે કીધું કાલે આ સંયોગો આપણી પાસે હશે કે નહીં ખબર નથી. આ અત્યારે જે સરકમસ્ટેન્સીસ સારા મળ્યા છે, કાલે આ સંયોગો મારી પાસે હશે કે નહીં મને ખબર નથી. ને સંયોગો હોય પણ ખરા અહીંયા, પણ હું અહીંયા હોઈશ કે નહીં એની ખબર નથી. અને કાલે સંયોગો પણ હોય અને હું પણ હો, પણ આજે જેવા ભાવ તેવા ભાવ કાલે હશે કે નહીં ખબર નથી. એટલે આજે ભાવ આવ્યો છે તો સત્સંગ કરવો, આ ભાવ કરવો નથી, આ ભાવનો ઉપયોગ ઉપયોગ કરવો. કોઈ જેટલા ને આવો અવસર મળે છે નહીં તો પૂરું થઈ ગયું. સંસાર 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 છે, એટલે હે ચૈતન્ય પરમાત્મા આવું છે, આ સ્વરૂપ આવું છે, લોકો સેટરડે નો દિવસ ચર્ચા કરવા માંડે. તમે આ ગુણસ્થાન નું સ્વરૂપ છે, આવો જે ભાવ આવે છે, આ પરુ થવાની હુનાર છે. એકાદશા પૂર્વક આ પરમાત્માએ સાંભળી મને સ્વાધ્યાય કરવાનો અવસર આપ્યો, આ અવસર ક્યારે ભૂલાય ને એવો હશે. આ અવસર આપવા બદલ આ પરમાત્માઓને મારા પ્રણામ કરું છું અને ભાવના ભાવું છું કે પ્રત્યેક આત્મા આ 14 ગુણસ્થાનની યાત્રા પાર કરી અનંત કાળ માટે સિદ્ધ પદને પામે અને અનંત સુખની અવ્યાપાર સુખની પ્રાપ્તિ થાય એ ભાવના સાથે પ્રત્યેક આત્માને પ્રણામ કરું છું.